રવિવારની પાઠશાળાનો વિષય પાંચ ભાવ, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. પાંચ ભાવ વિષય લાસ્ટ ટાઈમ આપણે પ્રારંભ કર્યો હતો, જેમાં આપણે થોડી ચર્ચા કરી પાંચ ભાવ તત્વા સૂત્રના માધ્યમથી. આપણે એક સૂત્રની થોડી ચર્ચા કરી હતી. સૂત્ર શું આવ્યું હતું કે ઔપશમિક શાયિકો ભાવો મિશ્રસ્વ જીવસ્વ સ્વતત્વ મોદય પારિણામી કૌચ. આ સંસ્કૃતનું સૂત્ર તત્વા સૂત્ર ગ્રંથના બીજા અધ્યાયનું પહેલું સૂત્ર છે, જેમાં ઉમા સ્વામી આચાર્ય દેવે પાંચ ભાવનું વર્ણન વિસ્તારથી કર્યું છે. એ ગ્રંથના આધારે આપણે થોડી ચર્ચા કરશું. અન્ય ચર્ચાઓ પણ આપણે અન્ય ગ્રંથના ભાવદીપિકા ગ્રંથના આધારે પણ આપણે ચર્ચા કરીશું. આ વિષય બહુ મહત્વપૂર્ણ વિષય છે અને અત્યંત વિસ્તારવાળો વિષય છે. આપણે અહીંયા કેટલો વિસ્તાર લઈ શકશું એ આપણે જોઈએ. સૌથી પહેલા ગયા વખતે આપણે જે ચર્ચા કરી એમાં આપણે પાંચ ભાવના નામ શીખ્યા હતા. સૂત્ર પ્રમાણે પાંચ ભાવના નામ શું છે? તો ઔપશમિક શાયિક, પછી બોધય અને પારિણામિક ભાવ. પાંચ નામ આપણે ભાવના જોયા. પછી એના પછી આપણે એ જોયું કે આ પાંચ ભાવ જીવના અસાધારણ ભાવ છે. કેવા ભાવ છે? અસાધારણ, એટલે જીવ સિવાય બાકીના પાંચ દ્રવ્યોમાં આ ભાવ જોવામાં આવતા નથી. જીવ સિવાય પાંચ દ્રવ્યમાં આ ભાવ જોવામાં આવતા નથી, તેથી આ પાંચ ભાવને જીવના અસાધારણ ભાવ કહેવાય. એના પછી આપણે એ પાંચ ભાવના 53 ભેદ જોયા. જો એકવાર આ વિષય છે ને બહુ વ્યવસ્થિત સમજી લો, કારણ કે ઘણું બધું કન્ફ્યુઝન, ઘણી બધી શંકા, ઘણા બધા પ્રશ્નનો સમાધાન આ પાંચ ભાવ ચેપ્ટરમાં છે. મુખ્યતઃ કાયોક્ષમિક ભાવમાં આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે બહુ કન્ફ્યુઝન ચાલતું હોય છે કે કાયોક્ષમિક ભાવનું શું સ્વરૂપ છે. તો આપણે એટલે વિસ્તારથી આ વિષય અહીંયા લેવા માંગીએ છીએ. સૌથી પહેલા આપણે જોયું કે પાંચ ભાવના 53 ભેદ કેવી રીતના આપણે જોયા હતા એ યાદ છે? ઔપશમિક ભાવના બે ભેદ છે. આપણે વિસ્તારથી એક એક નો આપણે ભાવ જોશું, એનું વર્ણન જોશું, યથાયોગ્ય ચાર્ટ કે બોર્ડ કે બધાના માધ્યમથી આપણે ચર્ચા કરશું. આજે જે ચર્ચા કરવાની છે એની થોડી ભૂમિકા બનાવશું. ચલો જલ્દી જલ્દી, આજે ઘણો વિસ્તારવાળો વિષય છે એટલે આપણે સૌથી પહેલા એ જોયું કે ઔપશમિક ભાવના બે ભેદ છે. આ થોડુંક યાદ રાખવું પડશે. થોડુંક મારી સાથે ઉપયોગની એકાગ્રતા રાખજો, મારી સાથે રહેજો, તમને ખરેખર બહુ મજા આવશે. જીવોના પરિણામોનું અદભુત સ્વરૂપ સમજાશે. તો ઔપશમિક ભાવના બે ભેદ છે. ઔપશમિક ભાવ જે લખી શકતા એનું જરૂર લખે, અહીંયા નહીં તો ઘરે કહીને લખે, જરૂર લખે તો તમે ભૂલશો નહીં, તો કન્ફ્યુઝન થઈ જશે. ઔપશમિક ભાવના બે ભેદ છે. કયા કયા બે ભેદ છે એની આપણે ચર્ચા પછી કરશું. પહેલા આપણે ખાલી એક નામ જોઈએ છે, અરે એક નંબર જોઈએ છે, આપણે 53 કરવા. તો ઔપશમિક ભાવના બે ભેદ મેઇન મેઇન પોઈન્ટ લખજો, જે હું પછી લખાવીશ એ પણ તમને તમે લખજો. તો ઔપશમિક ભાવના આપણે કેટલા ભેદ જોયા યાદ રાખીને રિપીટ કરું છું. પછી ઓપ્શન પછી શાહી તો શાહી ખાવાના વેરી ગુડ. આપણે કેટલા ફેસ જોયા ને જોયા નથી એ જોશું હવે. પછી ઓપ્શન શાહી કાયો શ્રમિક ભાવના કેટલા ફેસ તો કે કાયો શ્રમિક ભાવના આપણે 18 ફેસ બરાબર છે. 2 9 18 ખાલી નામ લખો એની સામે નંબર લખો. ખાલી નામ લખો નંબર લખો એક ચાર બનાવો વ્યવસ્થિત બુક બનાવો વ્યવસ્થિત વ્યવસ્થિત આખી વસ્તુ લખો. તો સૌથી પહેલા શું કીધું ઓપ્શમી ભાવના જલ્દી જલ્દી મારી સાથે બોલશો બધા બોલશો ઓપ્શમી ભાવના પછી સાઈઝ ભાવના નવ ભેદ આપણે નવ ભેદોનું પણ વર્ણન અદભુત વર્ણન પછી સાયોક્ષમિક ભાવના 18 ભેદ જો આ 18 ભેદ શીખવાના એકવાર 18 ભેદ શીખશો ને તો તમને એકદમ ક્લિયર થઈ જશે સાયોક્ષમિક ભાવનું સર. સાયોક્ષમિક ભાવ ઇઝ અ વેરી બ્રોડ વર્ડ એના 18 ભેદ છે. વિસ્તાર નથી કરતી નથી કરું પછી ભાવના 21 ભેદ છે અદભુત છે આનું સ્વરૂપ પણ 21 ભેદ અસંખ્યાત લોક પ્રમાણ ઓદય ભાવને આચાર્ય દેવે 21 માં સંકલિત કરી નાખ્યા 21 ભેદ ઓદય ભાવના આયુ સમજમાં. એના પછી પારિણામિક ભાવના 3 ભેદ છે. ઘણાને નથી ખબર પારિણામિક ભાવ એટલે એક ના એક નહીં પારિણામિક ભાવના 3 ભેદ છે. એનું પણ આપણે લોજિક થી એની સિદ્ધિ કરશું કે 3 ભેદ કેવી રીતના અને એ કયા કયા પ્રકારના છે અને કેવી રીતના એનું સ્વરૂપ છે. તો આ એક વાત થઈ. એના પછી આપણે 5 વાક્ય શીખ્યા હતા. ત્રીજી વાર આવ્યા નથી મેં તો બોર્ડ ઉપર આખું 4 બનાવ્યું છે કમ્પ્યુટરમાં. અગર આવી જશે તો અમને બતાવું. ચલો આપણે એક વાર બોલી લઈએ. શું બોલીએ શું શીખ્યા હતા કે પારિણામિક ભાવ વગર 5 વાક્ય આપણે શીખ્યા હતા. પારિણામિક ભાવ વગર કોઈ જીવ ન હોય. 5 વાત શીખ્યા હતા. પારિણામિક ભાવ વગર કોઈ જીવ ન હોય. એના પછી આપણે શું શીખ્યા હતા કે ઔદૈહિક ભાવ વગર કોઈ સંસારી ન હોય. પારિણામિક 5 મૂળ વાક્ય છે મૂળ સિદ્ધાંતો છે 5 ભાવ સંબંધીના. પારિણામિક ભાવ વગર કોઈ જીવ ન હોય. પછી ઔદૈહિક ભાવ વગર કોઈ સંસારી ન હોય. એના પછી આપણે શીખ્યા સાયોક્ષમિક ભાવ વગર કોઈ છદ્મસ ન હોય. આખું ના લખો એટલે સાયોક્ષમિક ભાવ વગર છદ્મસ ન હોય. કોઈ પણ છદ્મસ જીવ જ્યાં સુધી છદ્મસ દશામાં છે ત્યાં સુધી એ સાયોક્ષમિક ભાવ થઈ શકે બરાબર. એના પછી શું શીખ્યા ચારી ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ પરમાત્માઓ ન હોય. અરિહંત અને સિદ્ધ પરમાત્માઓ ચારી ભાવ વગર ન હોય. હરેક અરિહંત અને સિદ્ધ ભગવાન ચારી ભાવ સહિત છે. એના પછી શું શીખ્યા હતા કે ઔપચારિક ભાવ વગર ધર્મની શરૂઆત ન હોય. આજે આપણે આની ચર્ચા કરવા ઔપચારિક ભાવ વગર ધર્મની શરૂઆત. એના પછી આપણે હજી એક 3 કોલમ નું ચાર શીખ્યા હતા એ પણ બનાવ્યું છે હમણાં બતાવશે. કર્મની અવસ્થા જીવનો ભાવ અને કર્મમાં શું થાય 3 કોલમ આપણે શીખ્યા હતા એ આપણે જરા પછી લઈએ. હવે આપણે મૂળ વિષય પર આવી જઈએ. એ હજી આપણે એકવાર એક ચાર્ટ પાછો જોવાનો છે જયારે આપણે બીજો વિષય ચાલુ કરીએ. આજે આપણે જે વિષય ચાલુ કરવાનો છે એ છે કે ઔપચારિક ભાવ વગર ધર્મની શરૂઆત. હવે આપણાના ડિટેલમાં જઈએ. જો એક એક પોઈન્ટ કરો એક પણ પોઈન્ટ મિસ નહીં કરતા ઉપયોગ ક્યાંય આમ તેમ નહીં લઈ જતા એકદમ કોન્સન્ટ્રેશન રાખજો. ઔપચારિક ભાવના કેટલા ભેદ છે આપણે લખા હવે એનું ચાર્ટ બનાવો. હવે ડિટેલમાં જઈએ છે હવે એનું ચાર્ટ બનાવો. ઔપચારિક ભાવના 2 ભેદ એટલે લખવાનું ઔપચારિક ભાવ અને પછી એરો કરીને 2 ભેદ લખો. એ 2 ભેદમાં નામ લખો ઔપચારિક સમ્યક્ત્વ અને ઔપચારિક ચારિત્ર. આ ઔપચારિક ભાવના 2 ભેદ છે. કયા કયા 2 ભેદ છે જેને ઠોર કરવાનીઓનો રસ હોય ને ઠોર કરવાની જેને રૂચિ હશે એને સાચે બહુ મજા અને જેને નથી એને ખરેખર રૂચિ ડેવલપ થશે મને ખરેખર રૂચિ ડેવલપ કરાવી. કારણ કે ચારે અનુયોગનો સુમેલે વિતરાક તાત્પર્ય ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાક. ચલો શું કીધું આપણે 2 ભેદ કયા કીધા ઔપચારિક સમ્યક્ત્વ અને ઔપચારિક ચારિત્ર. હવે જે ઔપચારિક સમ્યક્ત્વનું સ્વરૂપ છે એનું સ્વરૂપ હવે ઔપચારિક સમ્યક્ત્વ લખ્યું ને ચલો એકવાર ચાર બનાવીએ તમારી સામે બધી વસ્તુઓ સામે આવે. ઔપચારિક સમ્યક્ત્વ લખ્યું એના પાછા 2 ભેદ કરી નાખો. શબ્દથી પરિચિત થાવ પહેલા ઘણા બધા જીવો માટે નવા શબ્દો છે. પ્રથમોપ્શમ સમ્યક્ત્વ કોના ભેદ કહું છું આ ઔપચારિક સમ્યક્ત્વ લખશો આ બધી વસ્તુ બોર્ડ પર લખવાની છે બહુ ટાઈમ જશે એટલે હું બોલું છું તમે લખો યથા યોગ્ય આપણે ચાર્ટ બનાવશું જરાય ચિંતા નહીં કરો ઔપચારિક સમ્યક્ત્વના બે છે કયા કયા પ્રથમોપચમ સમ્યક્ત્વ ગચ્છમ સંશમ અને દ્વિતીયોપચમ સમ્યક્ત્વ આ બીજો ભેદ છે ઔપચારિક સમ્યક્ત્વ ક્યારે થાય છે કેવી રીતના થાય છે કોને થાય છે શું થાય છે એમાં પરિણામોનું શું સ્વરૂપ છે કર્મનું શું સ્વરૂપ છે શું નિમિત્ત નિમિત્તે સંબંધ ભજવાય છે ત્યાં એ બધી ચર્ચા આપણે વિચારતી કરી બધાને મજા આવે છે કે નહીં કોને કંટાળો આવે છે સારું ગુરુજી હાથ ઉપર લગાવી હાથ ઉપર ચલો કંટાળો આવે એવી વાત જ નથી આ ખરેખર આચાર્ય જે સત્તાવન સ્થાનમાં આવતા તાર પુત્ર ઉપર કોતરી કોતરી ના બધી વાતો રહી છે ને જીનાગર માં આપણને મળી ચલો હવે આપણે શું કીધું ઔપચારિક સમ્યક્ત્વ ઔપચારિક ચારિત્ર ઔપચારિક સમ્યક્ત્વ ના બે છે પ્રથમોપચમ સમ્યક્ત્વ અને દ્વિતીય ઔપચમ સમ્યક્ત્વ બરાબર છે એનું સ્વરૂપ આપણે ગુણસ્થાન ના આધારથી જોશું હવે આપણે આજે શું શીખવાનું છે એ જોઈએ હવે ભૂમિકા વધારે નથી બનાવતી મૂળ વિષય પર આવું છું પ્રથમોપચમ સમ્યક્ત્વ થાય હવે સામો પ્રથમોપચમ સમ્યક્ત્વ એટલે શું બનાય સામો એની નીચે પાછા બે ભેદ કરો પ્રથમોપચમ સમ્યક્ત્વ કોને થઈ શકે કોને કોને થાય એ લખો ખાલી પ્રથમોપચમ સમ્યક્ત્વ અનાદિ મિત્રદ્રષ્ટિ અને સાદી મિત્રદ્રષ્ટિ બધા શબ્દો નવા નવા આવે છે એના અર્થ પણ હું કરીશ જરાય મૂકાતા નહીં અનાદિ મિત્રદ્રષ્ટિ અને સાદી મિત્રદ્રષ્ટિ તમે કહેશો આવું કેવું આનું શું સ્વરૂપ છે બહુ સિમ્પલ છે શબ્દ થી જેનો આપણને ખ્યાલ આવે છે અનાદિ મિત્રદ્રષ્ટિ એટલે શું કે જે જીવે આજ સુધી ઘણી બધી વાર અનંતવાર સંરક્ષણમાં ગયો મુનિ બહેનો ભાવલિંગી સંતોના સમાગમમાં રહ્યો અગિયાર અંગનું જ્ઞાન કર્યું બધું કર્યું પરંતુ આજ સુધી જે જીવે એકે વાર સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી હોય એને કહેવાય અનાદિ મિત્યાદ્રષ્ટિ ઈઝી છે અર્થ ઈઝી છે ને કોઈને પણ કોઈ પણ અર્થ ન સમજાય તો ખાલી એક હાથ ઉપર કરી નાખો પ્લીઝ એટલું કરજો બધું સમજાવવું જોઈએ એક એક શબ્દ આખા લેક્ચરનું સમજાવવું જોઈએ બધાને સમજાશે એવો મને ભરોસો છે જો શું કીધું અનાદિ મિત્યાદ્રષ્ટિ એટલે એની વ્યાખ્યા સમજાય ને એનું સ્વરૂપ કે આજ સુધી આજ સુધી એકે વાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી ધર્મના નામ પર અનંત વાર સંરક્ષણમાં ગયો મુનિ બહેનો અભ્યારણનું જ્ઞાન કર્યું ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કર્યું બધું કર્યું પરંતુ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ એવા જીવને કહેવાય અનાદિ મિથ્યાદ્રષ્ટિ હવે બીજો ભેદ શું લખો બહુ સરસ સાદી મિથ્યાદ્રષ્ટિ કોને કહેવાય તો કે સમજો ધામ આમાં ઘણા બધા પ્રશ્નો હોય છે જીવને પહેલો પ્રશ્ન એ હોય કે સમય દર્શન થયા બાદ પછી પાછો જીવ મિથ્યાદ્રષ્ટિ થઈ શકે તો હવે એનું સ્વરૂપ એટલે મેં આ વિષય લીધો છે બધાને આ વિષય ગયમો આ વિષય જે પસંદ કર્યો છે બધાને ગયમો કે નહીં તમે કહેશો ભણાવો તો ખરાબ ગયા પછી કહી એ વાત પણ સાચી છે જો સાદી મિથ્યાદ્રષ્ટિ એટલે શું સાદી મિથ્યાદ્રષ્ટિ એટલે કે જીવે એક વાર સમ્યક દર્શન પ્રગટ કરી લીધું એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા થઈ ગયો અને પછી સમ્યક દર્શન પ્રગટ કર્યા બાદ પુરુષાર્થની વિપરીતતાના કારણે નબળાઈ નથી કહેતી અસ્થિરતા નથી કહેતી પુરુષાર્થની વિપરીતતાના કારણે એ જીવ પાછો સમ્યક દ્રષ્ટિમાંથી મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો એને કહેવાય સાદી મિથ્યાદ્રષ્ટિ આવું પણ થાય તો કે હા થાય કોને થાય ક્યારે થાય કેમ થાય એ બધી વાત આપણે સમજવાની છે એક ભૂમિકા બનાવો આટલું સમજાયું શું વાત કહેવી આપણે અનાદિ મિત્યાદ્રષ્ટિ અને સાદી મિત્યાદ્રષ્ટિ અનાદિની વ્યાખ્યા સમજાય સાદી મિત્યાદ્રષ્ટિ કોને કહેવાય કે એક વાર સમ્યક્ત્વ કર્યું પુરુષાર્થપૂર્વક સમ્યક દર્શન પ્રગટ કર્યા બાદ પાછો એ સમ્યક દર્શન માંથી ચ્યુત થઈ મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો એટલે કે વિપરીત પ્રધાન નો પાછો જન્મ થઈ ગયો એને કહેવાય સાદી મિથ્યાદ્રષ્ટિ આટલું સમજાયું નાઉ આઈ વોન્ટ ટુ એક્સપ્લેન યુ ધ વર્ડ પ્રથમોપચમ સમ્યક્ત્વ એનું સ્વરૂપ નથી સમજવું એની પહેલાની વાત સમજવી છે પણ ખાલી એક કહી દઉં તમને કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ હોય કે સાદી મિથ્યાદ્રષ્ટિ હોય છે જે પણ જીવ સમ્યક દર્શન કરશે એ જીવને પ્રથમોક્ષમ સમ્યક દર્શન થશે. સમજાય છે? પ્રથમોક્ષમ નો અર્થ જો એટલે કહું છું કે પ્રથમોક્ષમ નો અર્થ પ્રથમ વાર સમ્યક દર્શન એમ નથી. સમ્યક દર્શન માંથી પડ્યો, મિથ્યા દ્રષ્ટિ થયો, પાછું સમ્યક દર્શન કર્યું તો એને પણ પ્રથમોક્ષમ સમ્યક દર્શન જ કહેવાય. આ કોઈ સમજાયો? બધાને સમજાયો? શું કીધું? પ્રથમોક્ષમ નો અર્થ પ્રથમ વાર સમ્યક દર્શન એમ નહીં. જેટલી પણ વાર એ સમ્યક દર્શન કરે મિથ્યાત્વમાં આવીને એ જીવ પ્રથમોક્ષમ સમ્યક દ્રષ્ટિ કહેવાશે. પ્રથમોક્ષમ એટલે ઉક્ષમ કરે તો. આટલું સમજાયું? હવે આજે જે વિષય ચાલુ કરવો છે એ વિષયની થોડી ભૂમિકા ભરશે. આ લાસ્ટ પોઈન્ટ આઈ હોપ બધાને સમજાયો હોય. શું કીધું એકવાર રિપીટ કરું છું પાછું. પ્રથમોક્ષમ સમ્યક દર્શન ની વ્યાખ્યા એ નહીં સમજતા કે પ્રથમ વાર સમ્યક દર્શન કરે અને પછી પાછું મિથ્યા દ્રષ્ટિ થઈ જાય અને પછી સમ્યક દર્શન કરે તો એને દ્વિતીય ઓપ્શન કહેવાય એમ નથી. મારે એ કહેવું છે કે એને પછી દ્વિતીય ઓપ્શન કહેવાય એમ નથી. દ્વિતીય ઓપ્શન નું આખું સ્વરૂપ જ અલગ છે, એના ગુણસ્થાનો જ અલગ છે, એનો આખો પ્રોસેસ અલગ છે. પણ સમજાય છે? એક જીવને એક ભાવમાં કેટલી વાર સમ્યક દર્શન થઈ શકે અને કેટલી વાર એ સમ્યક દર્શન માંથી પડી શકે તો જીનાગમ માં આવ્યું છે કેટલી વાર? અસંખ્યાત વાર. આ બધી વાતો થોડી પતલી ભારે પડશે પરંતુ બધું લખ્યું છે તમને બધાના પ્રમાણ. હજારો વાર એ સમ્યક દર્શન માંથી મિથ્યા દ્રષ્ટિ માંથી સમ્યક દ્રષ્ટિ થઈ શકે અને જયારે પાછું સમ્યક દર્શન કરે ને ઓપ્શનિક કરે ને તો એને પ્રથમ ઓપ્શન જ કહેવાશે. બસ આટલું ખ્યાલમાં રાખશે. બધાને સમજાયું? કેટલી વાર તો કે હજારો વાર એ સમ્યક દર્શન મિથ્યા દર્શન માં જોઈ શકે પણ જયારે પણ એ પાછું પ્રથમ ઓપ્શન કરે ઓપ્શનિક કરે તો એને પ્રથમ ઓપ્શન જ કહેવાશે. એટલું મારે હમણાં આ પોઈન્ટ તમારી સામે મૂકવો. આટલું સમજાયું? ચલો હવે આપણે વિષય પર આવીએ. જે જીવને પ્રથમોક્ષમ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય છે એનો આખો પ્રોસેસ આપણે એક બે લેક્ચરમાં સમજશું. ચાર્ટ ના માધ્યમથી ચાર્ટ પણ આખું રેડી થઈ ગયું છે એ તમને બતાવશે. જે જીવને પ્રથમોક્ષમ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય છે એ જીવને એ સમ્યક દર્શન ની પ્રાપ્તિ પહેલા નિયમથી પ્રથમોક્ષમ સમ્યક દર્શન ની પ્રાપ્તિ પહેલા એ જીવને પાંચ લબ્ધિના પ્રણામ થાય. આજે આપણો વિષય પાંચ લબ્ધિનું સ્વરૂપ સમજવું છે. શું છે આપણો વિષય? પાંચ લબ્ધિ. હમણાં સુધી આપણે પાંચ ભાવના નામ શીખ્યા, હવે આપણે પાંચ લબ્ધિના નામ શીખવાના છે. સમજાય છે? પ્રથમોક્ષમ સમ્યકની પહેલા અંતરમુહૂર્ત પહેલા ખ્યાલ આવે છે? અંતરમુહૂર્ત પહેલા પાંચ લબ્ધિ પૂર્વક નિયમથી જે જીવને પહેલી વાર હવે અનાદિલો ચલો આપણે સાદી ભૂલી જાઓ અનાદિલો કે જે જીવને કોઈ વાર સમ્યક્ત નથી થયું એવો જીવ લો. હવે જીવ નરકમાં હોય, એ જીવ દેવગતિમાં હોય, એ જીવ સિરિયસમાં હોય, એ જીવ મનુષ્યમાં હોય, એ જીવ ક્યાંય પણ ચાર ગતિમાં હોય પરંતુ એ જીવને પ્રથમોક્ષમ સમ્યક્ત થવાનું હોય તો એની પહેલા એને નિયમથી નરકમાં પણ નિયમથી પાંચ લબ્ધિના પ્રણામ થશે અને પાંચ લબ્ધિ પૂર્વ પ્રથમોક્ષમ સમ્યકની પ્રાપ્તિ થશે. એટલે માટે આપણે થોડોક આ પાંચ લબ્ધિનો વિષય લઈએ છીએ જે બહુ આપણે ચર્ચામાં ન આવતો હોય પરંતુ એનું સ્વરૂપ અદભુત છે. ચલો હવે આપણે પાંચ લબ્ધિના નામ ભણીએ. પાંચ લબ્ધિના નામ બધાને ખ્યાલ છે મોથી. સૌથી પહેલી લબ્ધિ છે, લબ્ધિ એટલે પ્રાપ્તિ. એક એક શબ્દનો અર્થ જુઓ તમે. લબ્ધિ એટલે ઉપલબ્ધિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ. અમુક પ્રકારના વિશુદ્ધ પરિણામોની પવિત્ર પરિણામોની પ્રાપ્તિ થવી એટલે પવિત્ર વિશુદ્ધ પરિણામોનું ઉત્પન્ન થવું એને કહેવાય લબ્ધિ. આવ્યું સમજમાં? આટલું. હવે પાંચ લબ્ધિના નામ કોને કોને ખ્યાલ છે હાથ ઉપર કરે. ઘણા બધાને ખ્યાલ છે. બરાબર? ચલો પાંચ લબ્ધિના નામ કયા કયા છે તો કે ક્ષયોક્ષમ લબ્ધિ, ક્ષયોક્ષમ લબ્ધિ, ક્ષયોક્ષમ લબ્ધિ. ક્રમ આ પ્રમાણે આવશે, આમાં ક્રમમાં ગડબડ નહીં ચાલે કારણ કે આ પ્રમાણે એ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. ક્ષયોક્ષમ લબ્ધી, એના પછી આવશે વિશુદ્ધિ લબ્ધિ. જો એક એક હું થોડું થોડું કરનાવી ઓછી પણ કહું છું. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પછી દેખના લબ્ધિ, ત્રીજી લબ્ધિ દેખના લબ્ધિ, પછી પ્રાયોગ્ય લબ્ધિ, અને એના પછી ક્ષયોક્ષમ, વિશુદ્ધિ, દેખના, પ્રાયોગ્ય લબ્ધિ, અને એના પછી આવશે કરણ. હમણાં સુધી ઘણી બધી વાતો આવી ગઈ, થોડું એનું રિવિઝન કરજો. ઓકે, ખ્યાલાથી જેનું મિસ થયું હોય પ્લીઝ રિવાઇઝ કરજો, તો તમને લિંક હવેથી સમજાય. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ. આજે આપણે આનું સ્વરૂપ વિસ્તારથી જેટલું બને એટલું આપણે સમજવાની યથાશક્તિ પ્રયોગ કરશું, ઉપયોગ અને કોશિશ કરશું. સૌથી પહેલી લબ્ધિ છે ક્ષયોક્ષમ. આના નિયમ સમજી લો, થોડાક નિયમ, બે નિયમ છે ખાલી. અભવ્ય જીવ, અભવ્ય કોને કહેવાય, બધા નવા નવા શબ્દો નથી, આ તો બધા બહુ પરિચિત શબ્દો છે. જે જીવની પરિણતિમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા જ ન હોય, એટલે કે જે જીવ ક્યારે સમ્યક દ્રષ્ટિ થવાનો નથી, મોક્ષે જવાનો નથી, સંસારથી તરવાનો નથી, એવા જીવને કહેવાય અભવ્ય. હવે આગમ કોઈ વર્ષ નહીં, ગમે તેટલું એ સમની પંચેન્દ્રિય થઈ જાય. હવે કહું છું તમને મેઇન વસ્તુ કે એ અભવ્ય જીવ પર, જે જીવ ક્યારે સમ્યક દ્રષ્ટિ નથી થવાનો, સમ્યક દર્શન પ્રગટ નથી કરવાનો, એવો જીવ, એવો અભવ્ય જીવ પણ આ ચાર લબ્ધિ સુધી પહોંચી શકે છે. આ ચાર લબ્ધિ એને પણ અનંતવાર થાય છે. સમજાય છે? અભવ્ય તો આવ્યું છે, કરણ લબ્ધિમાં એ પ્રવેશ નહીં કરે. થોડું સમજો, બધાનો ઉપયોગ અહીંયા છે કે ક્યાંય કરે છે, મને બધાના ચહેરા પરથી ખબર પડે છે, એકદમ એક જ આમ ગ્લાન્સમાં. પાછળ બેન અહીંયા જોવો, જો શું કીધું, શું કીધું કે અભવ્ય જીવ ચાર લબ્ધિ સુધી જઈ શકશે. અમારે કોઈ પણ પોઈન્ટ મિસ થઈ ગયો ને તો તમને આગળનું કાંઈ નહીં સમજાય. ગાડી પાટા પરથી ઉતરી હશે પછી તમે આમાં ખાલી દેખા રહે છે, એમ નહીં ચાલે, આમાં નહીં ચાલે, આ રીતેમાં તો નહીં ચાલે, હમણાં સુધી ચાલ્યું. સમજાય છે? અભવ્ય જીવ ચાર લબ્ધિ સુધી જઈ શકે, કરણ લબ્ધિમાં અભવ્ય જીવ ક્યારે પણ પ્રવેશ નહીં કરે. કેમ? કારણ કે નિયમ છે કે કરણ લબ્ધિમાં પ્રવેશ કરવા વાળો જીવ નિયમથી સમ્યક દર્શન લઈને ઉભો થશે. આ નિયમ છે. નહીં થાય અભવ્ય જીવ ક્યારે પણ સમ્યક દ્રષ્ટિ નહીં થઈ શકે, સંસારથી નહીં કરી શકે. એ અભવ્ય જીવ સંસારમાં જ પરિભ્રમણ કરશે, એ સંસારથી તરી નહીં શકે, એવી જેની પર્યાયની યોગ્યતા એ આપણે પારનામી ભાવમાં શીખશું. ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ, એટલે પારનામી ભાવના ત્રણ દેશીમાં આપણે વિસ્તારથી આ વિષય લેવાના. થોડું થોડું તમને હિંમત પણ આપું છું એટલે ખ્યાલ આવે. ચલો, અભવ્ય જીવ ચાર લબ્ધિ સુધી જઈ શકે, એટલે એને ક્ષયોક્ષમ, વિશુદ્ધિ, દેશના અને પ્રાયોગ લબ્ધિ પણ થઈ શકે, કરણ લબ્ધિમાં ન જાય. કેમ? કારણ કે કરણ નિયમ શું બેરાબેન, કરણ લબ્ધિમાં પ્રવેશ કરવા વાળો જીવ નિયમથી સમ્યક દર્શન લઈને જ ઉભો થશે. હવે આપણે, આપણને કોઈ લબ્ધિ થઈ આ સુધી, આપણે એટલે પહેલા એક આપણે ભવ્ય કે અભવ્ય, અરે જોરથી બોલો અંદર થી. અરે ઘણા લોકોને કહી છે કે અમે અભવ્ય હશે તો કહીએ, અભવ્ય પણ ચાર લબ્ધિ સુધી તો જઈ આવે તો અમે અભવ્ય હશું તો. આવી શંકા ગુરુદેવ શ્રી ના શિષ્યો માં તો લંચ માત્ર પણ થવી ન જોઈએ, કારણ કે આપણે બધા નિયમ થી ભવ્ય જીવ છે. ઓકે, હવે લબ્ધિમાં આપણે કેટલી વાર ગયા, ક્યાં ગયા, ક્યાં સુધી ગયા, કે આપણે અનંતવાર ચાર લબ્ધિ એટલે પ્રાયોગ લબ્ધિ સુધી આપણે પણ જઈને આવ્યા છે. આનું સ્વરૂપ સમજશું ને ત્યારે આપણને એક મહિમા આવશે કે હું ક્યાં સુધી જઈને પાછો આવી. એમ ભગવાનના દર્શન કરવા માટે આમ દરવાજા સુધી આવ્યો હોય જી, દરવાજા સુધી, સમજાય છે, આમ દરવાજા સુધી આવ્યો હોય અને પછી પાછો ચાલ્યો જાય, એવી દશા અનંતવાર થઈ. ચલો, હવે આટલું સમજાયું, આનું સમજાયા બધા. હવે આગળ જો, ક્ષયોક્ષમ લબ્ધિ ચાલુ કરું છું. મારી પાસે સમય હું ભગાવાની નથી, પણ થોડોક વિષય પણ મારે કવર કરવો છે, યથાયોગ્ય આપણે વિસ્તાર કરશું. આટલું સમજાય છે ને? પાંચ નામ સમજાયા, જલ્દી બોલો. બરાબર, શબ્દ બરાબર જોજો, ક્રમ આજ રાખજો. બે રૂલ આપણે શીખ્યા. હવે આગળ જો, ક્ષયોક્ષમ લબ્ધિ કોને છે? ક્ષયોક્ષમ શબ્દના ઘણા બધા અર્થ છે, બરાબર. હવે સમજો, હમણાં આપણે લબ્ધિની ચર્ચા કરી એની પહેલા ક્ષયોક્ષમ શબ્દના ઘણા બધા અર્થ છે. ક્ષયોક્ષમ જ્ઞાન, આપણે કહીએ ને કે ક્ષયોક્ષમ બહુ જોરદાર છે. આનું અકલંગ સ્વામીને એક વારમાં સમજાય છે, એક વાર સાંભળે અને યાદ રહી જતું. આપણે સ્ટોરી જોઈએ ને, નિકલંગ સ્વામીને નિકલંગના જીવને બે વારમાં યાદ રહ્યું. તો શું છે ક્ષયોક્ષમ? આ બીજી વાર નીચે આવી જાવ જલ્દી જલ્દી. ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમ શું કીધું? ક્ષયોક્ષમ જ્ઞાન એ વાત જુદી છે. શું કીધું? ક્ષયોક્ષમ જ્ઞાન એ વાત જુદી છે. ક્ષયોક્ષમ જ્ઞાન નો ઉભાર તો એકેન્દ્રિય નિગોદના જીવ થી લઈને બારમા અવસ્થાન સુધીના જીવોને બધાને હોય છે. શું કીધું? ક્ષયોક્ષમ જ્ઞાન નો ઉભાર તો બધાને હોય છે. ક્ષયોક્ષમ જ્ઞાન જુદી વાત છે અને ક્ષયોક્ષમ લબ્ધિ જુદી વાત છે. હું ડિફરન્સ કહું છું બિટવીન ક્ષયોક્ષમ એન્ડ ક્ષયોક્ષમ લબ્ધિ. સમજાય છે? ક્ષયોક્ષમ જ્ઞાન નો ઉભાર ઊંઘમાં પણ જીવને હોય કે નહીં? ક્ષયોક્ષમ જ્ઞાન નો ઉભાર દેવોશ દશામાં પણ હોય કે નહીં? ક્ષયોક્ષમ જ્ઞાન નો ઉભાર નિગોદના જીવને હોય કે નહીં? અને ક્ષયોક્ષમ લબ્ધિ હોય કે ન હોય? કોને હોય જોઈએ આપણે. શું છે એનું સ્વરૂપ જોઈએ આપણે. પ્રણામનું શું શું સ્વરૂપ છે, કર્મનું શું સ્વરૂપ છે એ બધું જોઈએ. તો શું કીધું? ક્ષયોક્ષમ જ્ઞાન બધાને હોય અને ક્ષયોક્ષમ લબ્ધિ કોને હોય? તો ત્રણ ચાર વાર છે. ક્ષયોક્ષમ લબ્ધિ કોને કોને હોય શકે? કોને હોય શકે? કોને થઈ શકે? સૌથી પહેલા એ જીવ ક્ષયોક્ષમ લબ્ધિ કોને થઈ શકે? સૌથી પહેલો પોઈન્ટ, એ જીવ સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ. સમજો, ક્ષયોક્ષમ જ્ઞાન બધાને હોય અને ક્ષયોક્ષમ લબ્ધિ કોને થઈ શકે? કે આ નિયમ, આ કન્ડિશન હોવી જોઈએ જીવને થઈ શકે. તો શું કીધું? સંઘની પંચેન્દ્રિય જીવને. બીજો પોઈન્ટ, કે ક્ષયોક્ષમ લબ્ધિ કોને હોય શકે? તો કે જીવ નિયમથી પર્યાપ્ત હોવો જોઈએ. એની છ પ્રકારની પર્યાપ્તિ પૂરી થવી જોઈએ. હવે પર્યાપ્તિ છ પ્રકારની જે છે એ આપણો એક ઇન્ડિવિજ્યુઅલ વિષય છે, એ આપણે પછી લેશું. પણ ખાલી હમણાં લખો, સમજો, સાંભળો કે ક્ષયોક્ષમ લબ્ધિ કોને હોય શકે, કોને થાય, કોને થઈ શકે. આ હોય એટલે ક્ષયોક્ષમ લબ્ધિ થઈ જ જાય એમ નહીં. પોઈન્ટ સમજાય છે? કે તમની પંચેન્દ્રિય છે એટલે ક્ષયોક્ષમ લબ્ધિ થઈ જ ગઈ એમ નહીં, પણ ક્ષયોક્ષમ લબ્ધિ એને થશે જે જીવ સંઘની પંચેન્દ્રિય છે. હું બોલાવાની છું હમણાં, બધા અહીંયા જુઓ મારી સામે, પાછળ નહીં જુઓ. જે આવે છે આવી જશે, બેસી જશે, કોઈ ચિંતા નહીં કરો. સાંભળો, ક્ષયોક્ષમ લબ્ધિ કોને હોય શકે? કોને કોને? કેટલા પોઈન્ટ થયા? બોલો, સંગીત પંચેન્દ્રિય અને બીજો જાગૃત ઉપયોગ હોવો જોઈએ. જાગૃત ઉપયોગી હોવો જોઈએ. ઊંઘમાં સૂતા સૂતા, સમજાય છે, પ્રમાદ અવસ્થામાં ક્યારે પણ ક્ષયોક્ષમ લબ્ધિ ની પ્રાપ્તિ નહીં થાય. જાગૃત ઉપયોગી હોવો જોઈએ. અને સેકન્ડ, ફોર્થ થિંગ, સાકાર ઉપયોગ હોવો જોઈએ. સાકાર એટલે જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગમાં ક્ષયોક્ષમ લબ્ધિ ની પ્રાપ્તિ નહીં થાય. શું સાંભળવું? સાકાર ઉપયોગી હોવો જોઈએ. એટલે કે એ જ્ઞાન ચેતના, જ્ઞાન ઉપયોગમાં ક્ષયોક્ષમ લબ્ધિ ની પ્રાપ્તિ થાય. આટલું સમજાયું? એકદમ બરાબર. ઓકે, હવે આગળ ક્ષયોક્ષમ લબ્ધિની પરિભાષા જ્ઞાગમ પ્રમાણ. લબ્ધિસાર ગ્રંથ છે, એક મોટો આચાર્ય દેવે લખેલો લબ્ધિસાર નામક ગ્રંથ છે. લબ્ધિસાર, એ લબ્ધિસારમાં પાંચ લબ્ધિનું સ્વરૂપ આવ્યું છે. આની પાંચ લબ્ધિનું વર્ણન આટલા મોટા ગ્રંથમાં કર્યું છે. સમયકાળજી જેટલો ગ્રંથ છે એમાં પાંચ લબ્ધિનું વર્ણન આવ્યું છે. એમાં ક્ષયોક્ષમ લબ્ધિ ની પરિભાષા શું આવી છે? જો હું હમણાં બોલું છું, મને કોઈ એક વ્યક્તિ બોલીને બતાવે તો હું ખુશ થઈ જઈશ. ઓકે, પહેલા હું બોલું છું, સાંભળો. કદાચ પહેલી વાર સાંભળતા હશો ક્ષયોક્ષમ લબ્ધિ. આ ક્ષયોક્ષમ લબ્ધિ, એના પછી વિશુદ્ધિ લબ્ધિ આવી, આ બધી લબ્ધિઓમાંથી પસાર થનાર જીવને અંતર્મુહૂર્ત વાર સમ્યક દર્શન ની પ્રાપ્તિ થવાની છે. એ અપેક્ષા એ સમજો કે આ સમ્યક દર્શન પૂર્વની આવી અદભુત ભૂમિકા છે. અદભુત પરિણામોની વિશુદ્ધતા છે, પરિણામોનું સ્વરૂપ છે. સમજાય છે? ખ્યાલ આવે છે?
હવે જો ક્ષયોક્ષમ લબ્ધી હું પરિભાષા કહું છું, સાંભળજો, થોડુંક કરવાનું છે પણ સમજાવશે, લખવા વાળા લખી દે ફટાફટ. આયુ કર્મ ને છોડી, કેટલા કર્મ છે? બોલજો મારી સાથે થોડું, હા, કેટલા કર્મ છે? આયુ કર્મ ને છોડીને તો કેટલા રહી ગયા? બહુ સરસ. આયુ કર્મ ને છોડી, આયુ કર્મ ના, આયુ કર્મ સિવાય શેષ, શેષ એટલે શેષ જ્ઞાનાવરણાદિ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, પછી વેદનીય, નામ અને ગોત્ર, સમજાઈ ગયા? તો આયુ કર્મ ને છોડી શેષ જ્ઞાનાવરણીય આદિ સમસ્ત, જ્ઞાનાવરણીય આદિ સમસ્ત એટલે બધા જ, બધા જ સાત સમસ્ત સામગ્રી શબ્દ અપ્રશસ્ત કર્મ પ્રકૃતિઓ, શું કીધું? અપ્રશસ્ત એટલે જ્ઞાનાવરણીય આદિ જે સાત ભેદ છે એમાં જે અપ્રશસ્ત કર્મ છે, કર્મ બે પ્રકાર આવે ને, પ્રશસ્ત અને અપ્રશસ્ત, પ્રશસ્ત એટલે પુણ્ય અને અપ્રશસ્ત એટલે પાપ, સમજાય છે? તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મ છે, અને આપણે બહુ વાર શીખ્યા છે કે ઘાતી કર્મ ની બધી જ પ્રકૃતિઓ અપ્રશસ્ત છે, ઘાતી કર્મ બધા અપ્રશસ્ત છે, પાપરૂપ જ છે. ઘાતી, ઘાતી સ્વભાવ નો ઘાત કરવામાં નિમિત્ત જે કર્મ છે ઘાત, ઘાત, તો એ ઘાતી કર્મ ચારે કેવા છે? અપ્રશસ્ત. તો ચાર ઘાતી કર્મ એ અપ્રશસ્ત રૂપ છે, અને જે અઘાતી કર્મ છે, અઘાતી, ઘાતી અઘાતી નામ તો સાંભળ્યા છે ને, તો જે અઘાતી કર્મ છે એમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત, એટલે થોડીક પ્રકૃતિઓ પુણ્યરૂપ છે અને થોડીક પ્રકૃતિઓ પાપરૂપ છે. તો આપણે કહી લેવાની છે હમણાં, બધી જ અપ્રશસ્ત પ્રકૃતિ એટલે અઘાતીમાં અપ્રશસ્ત રો, અને ઘાતી તો બધી અપ્રશસ્ત રૂપ જ છે. સમજાય છે કે કઠિન પડે છે? જલ્દી બોલજો, સમજાય છે? જો શું ટાઈમ પાછું હું રિપીટ કરી, ચિંતા નહીં કરો. આયુ કર્મ ને છોડી પરિભાષા કોણ ચાલે છે? શું થાય છે? ક્ષયોક્ષમ લબ્ધિમાં કર્મ માં પેલા સમજાવે છે કે ક્ષયોક્ષમ લબ્ધિ ના પરિણામ નું નિમિત્ત પામીને કર્મ માં શું થાય, કોણ સમજાય છે? હવે એક ક્ષયોક્ષમ લબ્ધિ ના પરિણામ નું સ્વરૂપ આગળ આવશે, પેલા કર્મ માં સમજો. બહુ ઈઝી છે, એક જ પોઈન્ટ સમજવાનો છે. અહીંયા જો પેલા મેં ટીવી પર નહીં જો, અહીંયા જો શું કીધું? આયુ કર્મ ને છોડીને જ્ઞાનાવરણીય આદિ સમસ્ત અપ્રશસ્ત પ્રકૃતિઓ નો અનુભવ, એક એક શબ્દ જો, એક એક શબ્દ, અનુભવ, અનુભવ એટલે ફળ આપવાનું સામર્થ્ય, રસ, ફળ આપવાનું સામર્થ્ય એટલે કે એ અનુભવ, અર્થાત ફળ દેને ની શક્તિ. પાછું પાછું ટૂંકમાં વિજલી, આયુ કર્મ ને છોડી જ્ઞાનાવરણીય આદિ સમસ્ત અપ્રશસ્ત પ્રકૃતિઓ કા, અપ્રશસ્ત કર્મ પ્રકૃતિઓ નો અનુભવ એટલે ફળ આપવાની શક્તિ પ્રતિ સમયે, ક્ષયોક્ષમ લબ્ધિ, ફળ આપવાની શક્તિ એટલે જે અનુભવ, એનો રસ, અપ્રશસ્ત પ્રકૃતિઓનો જે રસ ઉદય, ઉદય ફળ આપવાની શક્તિ પ્રતિ સમયે અનંત ગુણી, અનંત ગુણી ઘટતી હોય. સમજાય છે? બીજી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એક્ચ્યુઅલી. અનંત ગુણી, અનંત ગુણી ઘટતી હોય અનુક્રમ, અનુક્રમ રૂપ હોગર એટલે અનુક્રમથી ઉદયમાં આવવા લાગે, અનુક્રમથી એક 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 આવશે ને, એક એક સમય એક 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 ઉદયમાં આવવા લાગે એને કહેવાય, ખરેખર એને કહેવાય ક્ષયોક્ષમ લબ્ધિ. આ કર્મની અપેક્ષાએ સમજાયું, હવે ભાવની અપેક્ષાએ પણ ક્ષયોક્ષમ લબ્ધિ સમજાવું છું. પહેલા કર્મની અપેક્ષાએ વાત સમજાઈ, ઘણા બધા માટે આ વિષય નવો છે, થોડો અઘરો પણ પડશે, પણ સાંભળો. શું કીધું? બહુ ઈઝી છે. શું કીધું? આયુ કર્મ ને છોડી જ્ઞાનાવરણાદિ, જ્ઞાનાવરણાદિ સમસ્ત અપ્રશસ્ત કર્મ પ્રકૃતિઓ નો અનુભવ એટલે કે ફળ આપવાનું સામર્થ પ્રતિ સમય અનંત ગુણી અનંત ગુણી ઘટતી ઘટતી અનુક્રમે ઉદયમાં આવે એને કહેવાય સર્વોત્તમ લક્ષ્ય.
હું વિચારી હતી કે એક ટાઈમ હોય આજે હું આનો અભ્યાસ કરું ઘરમાં પણ ઘણું બધું ડિસ્કશન હોય એ ના લો આવે સમજાય છે. નીલેશભાઈ સાથે વાત થઈ જવેરી બજારનો એને પણ બહુ પ્રેરણા હતી કે નહીં લો આવી છે એ મૂકો તો ખરા સામે ખબર તો પડે તું છે સંયોગક્ષમ લખી. હવે જો એનો એનો ભાવ તું લખે છે એ બહુ સરસ લખે છે કે અર્થાત કર્મમાં થયું અર્થાત અશુભ ભાવો અશુભ ભાવો ને ઉત્તરો ઉત્તર સમજાય છે ઉત્તરો ઉત્તર કમી હોતે જાના સંયોગક્ષમ લખી. અશુભ ભાવો ઉત્તરો ઉત્તર ઓછા થતા જાય અશુભ ભાવ અશુભ ભાવ ઉત્તરો ઉત્તર ઓછા થતા જાય ભવ્યતા કા પરિપાક હોના. ભવ્ય તો છે પણ હવે ફળ સમજાય છે બીજ તો રાખ્યું પણ હવે એ ફળ પરિપાક પરિપક્વતા ભવ્યતા કા પરિપક્વતા હોના. હવે ગુજરાતી હિન્દી સમજીએ બધું મિક્સ કરીશું સમજાય. ભવ્યતાનું પરિપક્વપણું થવું કે હવે સમજાય છે જીભ ને હવે સમ્યક થવાનું છે એવો જીભ છે એની તાવાવેલી વાળો જીભ છે એવો પુરુષાર્થી જીભ છે. અશુભ ભાવ ઉત્તરો ઉત્તર શું થાય છે સંયોગક્ષમ લબ્ધિ વાળા જીવને વિતરાગ માર્ગ પસંદ આવતો જાય. લખો અમારા પોઈન્ટ ખાલી લખો તો મારા વિતરાગ માર્ગ પસંદ આવતો જાય છે. સાચા દેહ શાસ્ત્ર ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા છે એ જીવ નો જે સંયોગક્ષમ નો ભાર છે જેટલું સંયોગક્ષમ ભાર રૂપે પ્રાપ્ત થયું છે તમની કળા નું એ હવે આ તત્વ સ્વરૂપ સમજવામાં લાગવા માટે તૈયાર થાય છે. હજી આગળ સમજશે સમજશે આગળ તમે જોજો દેશના લગી આમ હવે કેચ કરે બોલ બોલ ફેંકે ને આપણે કેવા આમ બોલો બોલો જલ્દી બોલો ખ્યાલ આવે છે. બેટ્સમેન બેટ મારે બોલ મારે તો એ જેટલા પણ ખેલાડી જેટલા પણ પ્લેયર છે શું કહેવાય એને ફિલ્ડર ફિલ્ડર કેવા ઉભા હોય સમજાય છે. એવી રીતના દેશના લગીનું અને કાયો લગીનું સ્વરૂપ અદભુત છે. વિશેષ લગીનું પણ સ્વરૂપ બહુ અદભુત છે. તો શું કીધું આમાં કે અશુભ ભાવ ઉત્તરો ઉત્તર ઘટતા વેરી ગુડ ઘટતા ઓછા થતા જાય અશુભ ભાવની રૂચિ છૂટતી જાય ભોગ સંસાર શરીર ઇન્દ્રિયોના વિષય પ્રત્યેની વિરક્તતા વધતી જાય. ખ્યાલ આવે છે તો એને શું કહેવાય ભવ્યતા કે પરિપાકતા કાળ નિકટ આ જાના. હિન્દી બોલું છું ગુજરાતી સમજો ભવ્યતાનો જે પરિપક્વતાનો કાળ છે નજીક આવો સમજાય છે. આ જાણવ છે સંયોગક્ષમ લબ્ધિ કહેતે છે. નિયમકાર ગ્રંથ થી તાત્પર્ય વૃત્તિ ટીકા મેં મુનિ રાજ ઇસે કાલ લબ્ધિ નામ સે સંબોધન કરતે હૈ. કઈ લબ્ધિ કીધી આને સંયોગક્ષમ લબ્ધિ નું બીજું નામ કાલ લબ્ધિ. એટલે હવે એનો સાર સમ્યક અગર અગર એ થ્રુ આઉટ પ્રોપરલી એ પાંચ લબ્ધિ ને ક્રોસ કરશે પ્રાયોગ થી પાછો નહીં વળે અને કર્મમાં જઈને અગર એ પુરુષાર્થ મેન્ટેન કરશે. આપણે બારમાં તો બધું મેન્ટેન કરીએ ને અરે બોલો ઘર તો મેન્ટેન આ મંદિર પણ આપણે મેન્ટેન કરી રહ્યા છે ને અમુક અમુક ટાઈમે કઈ 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 ચાલતું હોય છે રિપેરિંગ રિપેરિંગ નહીં એટલે શું કહેવાય મેન્ટેનન્સ મેન્ટેનન્સ કોઈ સમજાય છે. કપડા તો શરીર તો સૌથી વધારે પરિણામોનું મેન્ટેનન્સ રહ્યું એટલે કે પ્રાયોગ લબ્ધિ થી કરણ લબ્ધિ માં પ્રવેશ કરી ગયો પછી થી ગયો કોઈ સમજાય છે. મને ખબર આ વિશે બહુ ગયું સમજાયું આટલું સમજાયું સંયોગક્ષમ લબ્ધિ નું સ્વરૂપ આટલું સમજાયું. શું કીધું શું કીધું કર્મ ની અપેક્ષા એ વાત સમજાવી શું થાય સંયોગક્ષમ લબ્ધિ માં સંયોગક્ષમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિ આ ધ ટુ સાઇડ ઓફ વન કોઈન એમ સમજો. વિશુદ્ધિ લબ્ધિ માટેની તૈયારી સંયોગક્ષમ લબ્ધિ માં થાય દેશના લબ્ધિની તૈયારી વિશુદ્ધિ લબ્ધિમાં થાય પ્રાયોગ લબ્ધિની તૈયારી દેશના માં થાય છે અને કરણ લબ્ધિની તૈયારી પ્રાયોગમાં થાય છે અને સમ્યક દર્શનની તૈયારી કરણમાં થાય છે અને કરણમાં પણ અધકરણ અપૂર્વ કરણ અભિવૃદ્ધિકરણ એ સમજાયું. ચાર આખું બનાવ્યું છે એ આપણે લાવું હતું સાચી બોલ્યું
શું કીધું કે વિશુદ્ધિ લબ્ધિની તૈયારી પ્રયોગક્ષમ લબ્ધિમાં થાય. અહીંયા શું કહ્યું? અશુભ ભાવ ઉત્તરોત્તર ઘટતા ગયા. જે જ્ઞાનાવણી આવી આયુ કર્મને છોડીને જ્ઞાનાવણી આવી જે પાપ પ્રકૃતિ હતી, અપ્રચિત પ્રકૃતિઓ હતી. જ્ઞાનાવણી ચાર તો નિયમ થી, જો થોડા નિયમો યાદ રાખજો, જ્ઞાનાવણી આવી ચાર તો નિયમ થી બધી જ કેવી છે, અપ્રચસ્ત રૂપ છે. ઘાતી કર્મ ની બધી જ પ્રકૃતિઓ નિયમ થી અપ્રચસ્ત રૂપ છે. અઘાતી માં પ્રચસ્ત અપ્રચસ્ત ના ભેદ પડે છે. અમુક પ્રકૃતિઓ પ્રશસ્ત છે એટલે કે પુણ્ય કરી સાતમ સાતા વેદનીય છે ને, ઘાતી કર્મ માં વેદનીય, વેદની આયુ નામ ગોત્ર, તો સાતા વેદનીય પ્રશસ્ત છે. અસાતા વેદનીય અહીંયા શું કે છે, સમજાય છે કે અપ્રશસ્ત પ્રકૃતિઓ નો જે અનુભવ છે એ અનુભવ કેવો થાય છે કે અનંત ગુણો મંદ થઈને, આવ્યો ને શબ્દ, ઘટતો ઉદયમાં આવે છે. એટલે માટે એ સમયે અશુભ ભાવો ઓછા થાય છે અને શુભ ભાવ વધે છે. તમે સમજો, અહીંયા આપણે બધા બેઠા છે, શું સાંભળી રહ્યા છે કે જે જીવ સાયોક્ષમ લબ્ધિમાં છે, કોઈ સમજાય છે શું કરી રહ્યો છે? તો કે એ ખરેખર અમારો ધનજી આત્માનું સ્વરૂપ સમજવા માટેનો ઉપયોગ, એનું જ્ઞાન તૈયાર એટલે થયું છે કે એમ ખબર છે. કારણ કે હવે શું લીધું, આયુને છોડીને બધા જ કર્મ લીધા, બધા લીધા, તેમજ મૌનીય કર્મ પણ આવશે કે નહીં? બોલો, મૌનીય માં દર્શન મૌન આવશે, ચારિત્રમો પણ આવશે. તો દર્શન મૌન એક એક લો આપણે તો અમે ઓવરઓલ એમ જ ખાલી લીધું ને કે આયુને છોડીને સાત કર્મ જે અપ્રશસ્ત રૂપ છે એનો અનુભવ અનુક્રમે અનંત ગુણો ઘટતો ઉદયમાં આવે એને કહેવાય સાયોક્ષમ લબ્ધિ. પણ હવે એને થોડું ખોલો, આપણે એક જ કર્મ ને ખોલી લો, દર્શન મૌનીય નો ઉદય શું થાય છે એક લો. હવે દર્શન મૌનીય નો ઉદય પણ એનો અનુભવ એનો રસ કેવો, અનંત ગુણો. પહેલો સમય ગયો, એના બીજો સમય આવ્યો, તો બીજા સમયે એના કરતા અનંત ગુણો ઘટીને ઉદયમાં આવ્યો. હવે સમજાય કે ત્રીજા સમયે એના કરતા અનંત ગુણો ઘટીને ઉદયમાં આવ્યો. એનો અર્થ શું કે ઉદય એટલો ઘટતો અનુભવ એનો ઘટતો ઉદયમાં આવે છે. એટલે માટે જીવનો એટલો ઉપયોગ આત્મા તત્વ સમજવા માટે તત્પર થઈને હવે અગ્રસર કે જાગૃત એ ઉપયોગ થયો છે કે સંયોગમાં મારે ખરેખર આ ભાવમાં મારું પારિવારિક ભાવ રૂપ સ્વરૂપ સમજવું. આ ભાવ કોઈ સમજાય છે અને એ શું આવી વ્યાખ્યા થઈ, અશુભ ભાવ ઉત્તરોત્તર ઘટતા ગયા. વિશુદ્ધિ લબ્ધિમાં આનાથી આગળ આવશે. અશુભ ભાવ ઘટતા ગયા, આ બધા ઉદયો મન થઈને ઉદયમાં આવે છે એનો અનુભવ એનો રસ પાકનો કરીને ઉદયમાં આવે. કોઈ સમજાય છે, એની ઇન્ટેન્સિટી ખ્યાલ, અનુભવ એનો રસ, એની ઇન્ટેન્સિટી ફળ આપવાની સામર્થ્ય જે હતી અનંત ઘટી. કઈ પ્રકૃતિ પ્રશસ્ત કે અપ્રશસ્ત? અપ્રશસ્ત એટલે સાતા અસાતા હોય ને, અસાતા નો ઉદય આવવાનો હોય, બહુ તીવ્ર આવવાનો હોય. પણ હવે શું થશે, સંયોગક્ષમ લબ્ધિના કાળમાં એ અસાતા વેદની જે અપ્રશસ્ત છે, અશુભ નામ કર્મ છે, પણ સમજાય છે એ બધાનો ઉદય કેવો આવશે, અનંત ગુણો ઘટતો ઉદયમાં આવશે. વાહ, કેવી મજા આવશે. તો જે તીવ્ર પાપ નો ઉદય હતો એ, અરે ભાઈ, તારા સંયોગક્ષમ લબ્ધિના પરિણામ નું નિમિત્ત પામીને આમ ને આમ નહીં. અહીંયા સંયોગક્ષમ લબ્ધિના પરિણામ હોવા જોઈએ ભાઈ. અહીંયા અશુભ ભાવ ઉત્તરોત્તર ઘટવો જોઈએ. કાર્ય કરતા હોય ને, ઘરના કાર્ય, ગૃહસ્થના કાર્યો, તો અંદરમાં ખેદ થવો જોઈએ કે આ ક્યારે પતે અને ક્યારે હું મારો સ્વાધ્યાય લઈને બેસું, કે હું મારું વાંચન લઈને બેસું, કે હું મારો વિચાર કરવા બેસું, કે હું મારા કલ્યાણ અને હિતની વાત લઈને બેસું. આ એક લબ્ધિ એટલે સમ્યક દર્શન કરવાની પાત્રતા. પોઈન્ટ સમજાય છે. ચલો બે પરિભાષા થઈ ગઈ સંયોક્ષમ નદીમાં. કઈ કઈ બે થઈ ઉપમા? આયુ કર્મ ને છોડી. બધા બોલો જેને ખ્યાલ આવ્યો બધા બોલો. આયુ કર્મ ને છોડી નાના પ્રકારની શેષ સાત પ્રકૃતિઓ અપ્રચલિત કર્મ પ્રકૃતિઓનો અનુભવ શું થાય છે? અનુભવ પ્રતિ સમય અનંત ગુણો અનંત ગુણો ઘટતો ઉદયમાં આવે એનું નામ ક્ષયોક્ષમ લબ્ધિ છે. વિચાર કરો. કાલે હું એ વિચારી હતી વિકલ્પાત્મક પુરુષાર્થમાં નિર્ણયમાં શુભ ભાવમાં ઘટતો અશુભ ભાવમાં અને વધતો શુભ ભાવમાં આટલી તાકાત છે કે આ અનુભાવમાં કર્મમાં સત્તામાં પડેલા કર્મો આ કોની વાત છે? સત્તામાં પડેલા કર્મોમાં આવું ગજબનું ઉથલ પાછળ થઈ જાય. સમજાય છે? ખ્યાલ આવે છે? એના ઉપયોગની બરબાદી થાય છે અને ખેર થાય. અહીંયા તો ઉપયોગની બરબાદી થાય છે કે નથી થતી એનો કોઈને ખ્યાલ પણ નથી આવતો. આપણને ચાર કલાક વયા ગયા સમજાય છે? અને અગર ફ્રી હોત તો પાછા એવા વિષય ઉભા કરે કે ફ્રી છું બોલો કઈ હોય તો પોઈન્ટ સમજાય છે? ટાઈમ પાસ આજે કેવી રીતના કરશું? સવારથી નીચે આજે ટાઈમ પાસ કેવી રીતે કરશું? હે પ્રભુ સમજાય છે? આ સ્વરૂપ સમજાયું. ચલો લઉં બીજું હવે વિશુદ્ધિ લખી લઉં બોલો. એની પરિભાષા આજે આવશે હવે. ચલો આગળ શુદ્ધ ઉપયોગ તરફ બધો જાય છે. નહી તમારો પ્રશ્ન શું છે મને બરાબર સમજાય? બોલો પેલા બેન થઈ ગયું ક્લિયર? બધા ઓલા એટલે વ્યવસ્થિત કયા? આયુ ને છોડીને જ્ઞાનાવરણાદી સાત એ સાત કર્મમાં જે અપ્રશસ્ત પ્રકૃતિઓ છે એ અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ એટલે ફળ આપવાની સામર્થ પ્રતિ સમય અનંતગુણી અનંતગુણી ઘટતી જાય એનું નામ સંયોગક્ષમ લબ્ધિ છે. અને એ સમયે એનું નિમિત્ત નિમિત્ત જીવના નિમિત્ત જીવનો ભાવ કયો ભાવ નિમિત્ત આજે પ્રક્રિયા કર્મમાં ભજી જે અનુભવ ઘટતો ઘટતો ઉદયમાં આવ્યો પ્રતિ સમય અનંત ગુણો ઘટતો ઉદયમાં આવ્યો એમાં જીવના કયા પરિણામ નિમિત્ત છે? તો કે ક્ષયોક્ષમ લબ્ધિના પરિણામ. અને ક્ષયોક્ષમ લબ્ધિના પરિણામ એટલે કે એ અશુભ ભાવ ઉત્તરો ઉત્તર ઘટતો જાતો છે. અને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે હવે એ જાગૃત થઈ ગયો કે આ જ્ઞાનનો ક્ષયોક્ષમનો હું બરાબર પ્રોપર સદુપયોગ કરી એવો ભાવ જાગે અને એ ભાવથી કર્મમાં આટલી બધી ઉથલ પાછળતા થઈ જાય. પોઈન્ટ સમજાયો? એકદમ બરાબર કે ક્ષયોક્ષમનો હવે દુરુપયોગ નહીં થવાનો. જેટલો સમય જેટલી શક્તિ જેટલું વીર્ય જેટલી અનુકૂળતા બહારમાં મળી છે એ બધું મારા જ્ઞાનને તત્વ નિર્ણય તત્વ સ્વાધ્યાય નિર્ણય આદિમાં લગાડી એવો અંદરથી વિકલ્પાત્મક નિર્ણયાત્મક પુરુષાર્થ એ છે ક્ષયોક્ષમ લબ્ધિ. ક્ષયોક્ષમ હોવું જુદી વાત છે હું કહું છું અને ક્ષયોક્ષમ લબ્ધિ હોવું જુદી વાત. આપણને ઘણી વાર માત્ર ક્ષયોક્ષમ લબ્ધિ થઈને છૂટી જાય વિશુદ્ધિ નો થાય ખાલી સંરક્ષણ થઈને છૂટી જાય એવો ભાવ અહીંયા બેઠા બેઠા આવી જાય ને. કોઈ વૈરાગ્યમય પ્રવચન સાંભળ્યું હોય કે કોઈ એવી ઘટના ઘટી ગઈ હોય સમજાય છે તો એકદમ થઈ જાય કે અરે બસ 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 હવે તો મારું કલ્યાણ કરી હવે તો હું કેટલો મારો ઉપયોગ અને જેટલો સમય જેટલું આવ્યું છે એટલું બધું મારા આત્મકલ્યાણમાં લગાવ્યું બસ એટલો ટાઈમ માટે સંરક્ષણ બધી થઈ ગઈ જે કર્મમાં થવાનું તું ઉથલ પાછળ થઈ ગયું અને બીજું પછી એવું નથી કહેતી કે બધા ક્ષયોક્ષમ થી છૂટી જાય વિશુદ્ધિમાં જાય પણ આગળ પણ ઘણી વાર એવું પણ બને કે એક લબ્ધિ બે લબ્ધિ ત્રણ લબ્ધિ થઈને પણ છૂટી જાય ચાર થઈને પણ છૂટી જાય. ધન્ય તો એ જીવ છે કે કરણ લબ્ધિમાં પ્રવેશ કરી પ્રથમોક્ષમ સમ્યક્ત્વ લઈને આત્મશા વૈરાગ્યની વાત સમજાય છે ખ્યાલ આવે છે? આવ્યું ક્ષયોક્ષમ લબ્ધિનું સ્વરૂપ હવે વિશુદ્ધિ લબ્ધિ. જો હવે વિશુદ્ધિ લબ્ધિ કોને બે સત્ય મળે છે ચલવાનું જેટલું થાય જો ક્ષયોક્ષમ લબ્ધિવાન જીવ એટલે જે જીવ ક્ષયોક્ષમ લબ્ધિથી યુક્ત થઈ ગયો છે ક્ષયોક્ષમ લબ્ધિવાન જીવ હવે શું થાય છે કે એવા પ્રકાર પેલા સાંભળી લો તો હું સાંભળો પછી પરિભાષા લખાવું છું. એવા પ્રકારના અંદર વિશુદ્ધ પરિણામોનો જન્મ થાય છે કે જે વિશુદ્ધ પરિણામો હવે વિશુદ્ધ પરિણામ ની હું વાત કરી
કે કેવા પ્રકારના નિશુદ્ધ પરિણામ હોય છે એનું લિસ્ટ આપી છોડવાનું. પછી બધા પોતપોતાના પરિણામને ચેક કરજો. સમજાય છે? તો એવા પ્રકારના ક્ષયોક્ષમ લભીવાન જીવ એવા વિશિષ્ટ વિશુદ્ધ પરિણામોની અંદરમાં પ્રાપ્તિ કરે છે કે જે એ પરિણામોનું નિમિત્ત પામીને સાતા વેદનીય આદિ પ્રચિત પ્રકૃતિઓનો પ્રતિ સમય બંધ થાય. અપ્રશસ્ત પ્રકૃતિઓ નો જે અનુભવ હતો એ ઘટતો ઘટતો ઉદયમાં આવતો હતો. બરાબર છે? એટલે એક ભૂમિકા બની કે અશુભ ભાવ ઉત્તરો ઉત્તર ઘટતા રહ્યા. અશુભ ભાવની રૂચિ છૂટી ગઈ. જે દિનચર્યા પ્રમાણે કે ગ્રસ્ત પ્રમાણે જે બેસિક અશુભ આવે છે તો આવશે, પરંતુ જે અશુભ નો રસ હતો, અશુભ ની રૂચિ હતી, એ ઉત્તરો ઉત્તર ઘટતી ગઈ અને એક વિશુદ્ધ શુભ ભાવનો જન્મ થયો. વિશુદ્ધિ એક અલગ પ્રકારની વિશુદ્ધતાનો જન્મ થયો અને એ વિશુદ્ધતા એ વિશુદ્ધ પરિણામ નું નિમિત્ત માનીને શું થાય છે કે સાતા વેદનીય આદિ સમસ્ત પ્રકૃતિઓનો પ્રતિ સમય બંધ થાય. એટલે સમજો, સ્વરૂપ સમજાયું વિશુદ્ધિ લબ્ધિનું. હું હમણાં વર્ણન કરું છું કે વિશુદ્ધિ લબ્ધિમાં કયા પ્રકારના પરિણામ આવે, કેવા પ્રકારના વિશુદ્ધ પરિણામોનો જન્મ થાય કે જેનું નિમિત્ત પામીને શું થાય છે. બોલો બોલો સાતા, બોલો આખું બોલો, સાતા વેદનીય આદિ પ્રત્યક્ષ પ્રકૃતિઓનો શું થાય છે બંધ થાય. સમજાય છે? સાતા વેદની આદિ પ્રશસ્ત પ્રકૃતિઓનો બંધ જે પરિણામના કારણથી થાય એ પરિણામોને એમ વિશુદ્ધિ લબ્ધિ કહે. ફરી વાચા એમ અને પેલા ભાવથી વાત અહીંયા નથી. જો ક્ષયોક્ષમ લબ્ધિવાન જીવ છે, ક્ષયોક્ષમ લબ્ધિવાન જીવ છે, સાતા વેદનીય આદિ પ્રશસ્ત પ્રકૃતિઓના બંધના કારણભૂત. સમજાયું? પ્રશસ્ત પ્રકૃતિઓનો બંધ થાય એ બંધના કારણભૂત. બોલું આગળ. બહુ સરસ વર્ડ આવે છે કે મેં મિસ કર્યો આમાં છે. બોલું પેલા તું લઈ કરાયકો. ક્ષયોક્ષમ લભીમાન જીવ ને સાતા વેદની આદિ પ્રશસ્ત પ્રકૃતિઓનો બંધ થાય એવા કારણભૂત ધર્માનું રાગરૂપ શું પરિણામ. ધર્માનું રાગરૂપ શું પરિણામ. બહુ સરસ બોલું છું કે નહીં? અરે બોલો. ધર્માનું રાગરૂપ શુભ પરિણામ મેં જીવ કા લગ્ન એને કહેવાય વિશુદ્ધિ લબ્ધિ. આનું વર્ણન વાંચીશ ને તો આપણે બધા લઈ જશું. ખરેખર એવું વર્ણન વિશુદ્ધિ લબ્ધિ. વિશુદ્ધતા કોને કહેવાય? ધર્માનું રાગરૂપ શુભ પરિણામ. કારણ કે કયો ભાવ ઉત્તર ઉત્તર ઘટતો ગયો તો અશુભ ભાવ. અશુભ ભાવ કયો ભાવ ઉત્તરોત્તર ઘટતો ગયો તો હવે કયા ભાવમાં ઉત્તરો ઉત્તર લાગતો જશે? ધર્મનું રાગરૂપ શું ભાવ. ખાલી શુભાવ નહીં બોલો, ખાલી શુભાવ નહીં બોલો. ખ્યાલ છે? કારણ કે દાન આપવું એ શુભાવ છે, કોઈ ગરીબને મદદ કરે શુભાવ છે. સમજાય છે? અહીંયા એક વિશિષ્ટ પ્રકારનો ધર્મનું રાગ. ધર્મનું રાગ, ધર્મનું રાગ એટલે ધર્મીનો રાગ. ધર્મીનો રાગ એટલે ધર્મીની મહિમા. ધર્મીની મહિમામાં લાગવા વાળો જીવ. હવે અહીંયા શું કહે છે કે એવા જીવની વિશુદ્ધતા, એની પાત્રતા, એની ભૂમિકા સમજાય છે? કેવી કેવા પ્રકારની હોય છે વિશુદ્ધ લબ્ધિ વાળા જીવની? કે શું શું છૂટતું જાય છે અને વિશુદ્ધિ લબ્ધિમાં આવે છે અને વિશુદ્ધિ લબ્ધિમાં આવ્યા પછી આગળ વધે. તો કે જીવને લખો, પોઈન્ટ લખો, લખો. હું વધુ નથી વાંચતી, ખાલી પોઈન્ટ બોલું છું. સાચા ધ્યેય શાસ્ત્ર ગુરુની અદબ શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા એટલે કુદે
કુગુરુ કુશાસ્ત્ર ની રમજુ માત્ર પણ સજાડો માથું કપાઈ જાય પરંતુ મસ્તક ક્યાંય નમશે નહીં ભરાવા. અમને કોઈ કુદેવાદી પ્રત્યે દ્વેષ નથી પરંતુ અમને સાચા દેવશાસ્ત્ર ગુરુ નો નિર્ણય છે. સમજાયું? તો શું કીધું કે દેવશાસ્ત્ર ગુરુ ની શ્રદ્ધા. સેકન્ડ, હજુ આમાંથી વાંચી બહુ સરસ છે. શું કે છે કે ક્ષયોક્ષમ લબ્ધિ કે પરિણામ સ્વરૂપ જીવ કે કોણ કા વાંચ્યું છે જો મિથ્યાત્વ અને કચાઈ રૂપ પરિણામ વિશુદ્ધિ લબ્ધિ માં આવી ગયો. હવે મિથ્યાત્વ અને કચાઈ રૂપ પરિણામ પ્રતિ સમય મંદ મંદ હોતે જાણે છે. શું મન થાય છે? મિથ્યાત્વ અને કચાઈ ભાવ પ્રતિ સમય મંદ મંદ થતા જાય છે. ધર્મ નો રાગ વધતો જાય છે. અશુભ ઉપયોગ ઉત્તરોત્તર ઘટતો જાય છે. મિથ્યાત્વ અને કચાઈ પ્રતિ સમય મંદ થાય છે. એનું પોષણ નથી થતું, એ મંદ થાય છે. આપણે અહીંયા બેઠા બેઠા મિથ્યાત્વ ને પોષીએ છે. મેં બોલ્યું, અરે મેં સમજાયું, અરે સમજાય છે મારું જ્ઞાન, આની વાણી મિથ્યાત્વ પોષાઈ ગયું. આ વિશુદ્ધતા નથી, આ મિથ્યાત્વ નું પોષણ છે. એ પ્રભાવિત કર્યા, અરે જે પણ તમે સમજો ને, એક્ઝામ્પલ આપું છું કે અહીંયા પણ બેઠા બેઠા વિશુદ્ધતા વધવી જોઈએ. સાંભળવા વાળાની પણ અને બોલવા વાળાની પણ શું વિશુદ્ધતા વધવી જોઈએ? મિથ્યાત્વ ને કસાઈ મંદ થવો જોઈએ, એના મૂળિયા હલવા જોઈએ, એ કર્તૃત્વ છૂટવું જોઈએ, એ વાણી આદિ નો કર્તવ નથી અંદરમાં, એ જાગૃતિ રહેવી જોઈએ. એ મિથ્યાત્વ ને કસાઈ પ્રતિ સમય મંદ મંદ હોતે જાણે છે. ઉનકે ભાવો મેં સહજ હી ધર્મ નું રાગ પ્રવર્તન પ્રારંભ હો જાતા. એવા જીવોના ભાવોમાં ધર્મનું રાગ પ્રવર્તન પ્રારંભ થાય છે, એને કહેવાય વિશુદ્ધિ લબ્ધિ. હજી પછી એક પેરેગ્રાફ આગળ બહુ સરસ શું કીધું કે જે જીવના પરિણામોમાં મિથ્યાત્વ અને કચાઈ પ્રતિ સમય એના મૂળિયા છે ને, મૂળિયા અંદરમાં એટલા ડીપ છે, ડેપ્થ એટલું છે કે મૂળિયા હલતા નથી. ખ્યાલ છે? થોડોક શુભ ભાવ કરી દીધો, આવી દીધું, સાંભળી દીધું, બોલી દીધું, સંભળાવી દીધું, વાંચી દીધું, યાદ રાખી દીધું, દાન આપી દીધું, યાત્રા કરી, શુભ ભાવ દર્શન પૂજા શિબિર આદિ બધું થઈ ગયું, પરંતુ તારા મિથ્યાત્વ અને કસાય ભાવ ને શું થયું? એ હલ્યા કે નહીં? અને આ વિશુદ્ધિ લબ્ધિ માં શું કે છે? મિથ્યાત્વ અને કસાય ભાવ પ્રતિ સમય, એક એક શબ્દ પ્રતિ સમય મંદ મંદ હોતે જાણે છે. એ જીવના પરિણામ સહજ સહજ ઈ ધર્મ નો રાગ પ્રવર્તન પ્રારંભ હો જાતા હૈ. સહજ કર્મ નું રાગ રૂપ પ્રવર્તન પ્રારંભ થઈ જાય છે. પોઈન્ટ સમજાય છે? કર્મ માં શું થયું? કર્મમાં જરાક બોલો, આમાં કર્મમાં શું થયું? તાતા વેદનીય આદિ પ્રશસ્ત પ્રકૃતિઓ નો પ્રતિ સમય બંધ. ઉપર કર્મ માં શું થયું તું? આયુ કર્મ ને છોડી જ્ઞાનાવણ્યાથી અપ્રશસ્ત પ્રકૃતિઓ નો અનુભવ પ્રતિ સમય ઓછો, અનંત ગુણો ઓછો ઓછો થઈને ઉદયમાં કર્મ માં પણ સમજ્યો થાય. બધા પ્રણામ નું નિમિત્ત પામીને થાય. વિચાર કરો કે અહીં તો વિશુદ્ધિ લબ્ધિ માં છે, સંરક્ષણ લબ્ધિ માં છે, અને આગળ સાથે કર્મ ની, તો આગળ શું થશે? આગળ તો નવા નવા બહુ સારા શબ્દ આવવાના છે. સાંભળતો બધા ગમે છે વિષય કે કંટાળો આવે છે? અરે બોલો, આપણી વિશુદ્ધતાની વાત ન ગમે તો શું ગમે? બોલો હવે શું ગમવું જોઈએ? પોઈન્ટ સમજાય છે? તો શું કીધું કે ધર્માનું રાગ પ્રવર્તન પ્રારંભ હો જાતા હૈ. પોઈન્ટ લખો, વિષય વાસના મંદ હો જાતી હૈ. વિશુદ્ધિ લબ્ધિ ભાઈ, વિષય વાસના, વિષય આદિના જે પ્રણામ કે ભૂમિકા લખાય એને ગૌણ કરો. વિષય વાસના મંદ હો જાને કે કારણ વિષય કસાય પોષક કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આદિ કી ભક્તિ આદિ સેવા આદિ પૂજા આદિ શ્રદ્ધા આદિ છૂટ જાતી. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? જો ગ્રહિત મિથ્યાત્વ છૂટ જાતા હૈ. એક એક પોઈન્ટ લખતા રહો જેટલા તમને ખ્યાલ આવે. વિશુદ્ધિ લખી ને બધી પાત્રતા છે. ગ્રહિત મિથ્યાત્વ છૂટ જાતા હૈ. હવે બોલું છું, સાંભળો, તૈયાર છે? આપણે બધા જોજો, સદાચાર યુક્ત નૈતિક જીવન હો જાને સે. કેવું જીવન થઈ જાય છે? સદાચાર યુક્ત નૈતિક જીવન હો જાને સે ભોજન પાન આદિ મેં ભી
चिंता के भाई।
भोजन पान आदि में भी अमर स्थावर कायिक जीवों की हिंसा,
क्या जीवो स्थावर
एक इंद्रिया भी स्थावर जीवो निबोधना जीवो स्थावर काय आदि जीवों की हिंसा मय आलू प्याज बहुघात जो बहुघात खाए एवं पदार्थो छूटी जाए। कोई समझाई से अगर वाचू कोई लगो ना खाली सदाचार में जीवन अनंत स्थावर काय जीवों की हिंसा से छूटता है बहुघात से छूटता है। बस इतना पॉइंट लगो आका वाक्य नहीं लगो समझाई से जो आगे अवे सांभो हमें सामने विशुद्धता विशुद्धता में शू आवशे त्रस जीवो की हिंसा मई द्विदल 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 समझाय द्विदल एनु वर्णन लेसु क्यारे लेवू जोईए एक्चुअली खबर पड़े कि द्विदल में शू छे शू दोष छे केटला जीवोनी हिंसा छे आ बधी विशुद्धता में आवशे ने जे जीवना विशुद्धि लब्धी नथी थती ए जीवना अगर देशना लब्धी देशना तो मरशे पण देशना लब्धी नहीं खाय देशना मल्ली वात जुदी अने देशना लब्धी वात जुदी देशना ए गुरु नी पर्याय छे देशना लब्धी ए मारी पर्याय छे
विदल
ले लेदु 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 हारी अमना पॉइंट को छे विदल चलित रस लखो शब्द बना लखो शब्द थी परिचित खाओ चलित रस एटले बगड़ेलू भोजन बगड़ी गयू होय ने ए अमर्यादित भोज्य सामग्री अमर्यादित भोज्य समझाय छे अमर्यादित जेनी मर्यादा थई गई होय गई काल नुं बाकी आजे खाई लीधु फ्रीज मां मूकी दीधु स्टोर करी दीधु मने विशेष टिप्पणी नथी करी आना पर पण विचार करजो एक रोटली पण गई काल नी अगर आपणे आजे खाईए छे तो ए छे अमर्यादित भोज्य सामग्री नुं सेवन अने ए तारी विशुद्धता नथी एम छे। अहीं तो आगळ बोलू छुं सांभळो बधा ख्याल आवे छे के ना आदि त्रस घात आ बदा में त्रस घात है आलू प्याज आदि में बहु घात है बहु घात स्थावर में बहु घात स्थावर जीवन सेवन करने में बहु घात अरे आ बदा में त्रस घात से युक्त पदार्थ आटू थू बहु घात बोलो आग ते गो तो बोलो अरे ते बोलवा बोलो ने हूँ तो बोलवा મારા માટે બોલી તમારા માટે બોલી બધા માટે બોલી કારણ કે આપણે બધાએ સાથે ગુરુદેવજી સાથે દીક્ષા લઈને સાદી અલંકાર સુધી સિદ્ધાલયમાં રહેવાનું છે અરે બોલો રહેવાનું છે કે નહીં આવો ધીરમો અવાજ નહીં ચાલે રહેવાનું છે કે નહીં બોલો જવું છે કે નહીં બોલો ક્યાં જવું છે કોની સાથે તો પુરસાદ કરવો પડશે ને જો તું કે છે ચાઈ કોફી આવું બધું નહીં બોલો પણ એનો ભાવ સમજો ચાઈ કોફી શરાબ આદિ નશાવાળક પદાર્થ પાંચ પ્રકારના અભક્ષ આવે છે આ પહેલો અભક્ષ પાંચ પ્રકારના અભક્ષ આવ્યા છે આમ 22 પ્રકારના અભક્ષ બાવીસ પાંચ પ્રકારના અભક્ષ નશાકારક એટલે આમાં શું લેવાનું સમજાય છે કે ચા વગર ખરેખર ચાલે નહીં કોફી વગર ચાલે નહીં ખ્યાલ આવે છે શરાબ તો છોડો હવે કોઈ સમજાય છે પણ આવા નશાકારક પદાર્થ વગર ચાલે નહીં એને કહેવાય નશાકારક અભક સમજાય છે પદાર્થ જૂઠા ભોજન આદિ અનુપચેર્ય પદાર્થ ઘણી વાર આગળ હોય ને એક થાળીમાં બધા બેસીને ખાઈ લે તમે ખાધું મેં ખાધું બધું લાળ ભેગી ખાય ખાય કઈ વિરેક નહીં કઈ નહીં એને કહેવાય અનુપચેર્ય અમારો બહુ પ્રેમ છે અમારો બહુ પ્રેમ છે અરે ખાસ પ્રેમ છે અભક્ષિત ભક્ષણ કરો ઓ પ્રેમ છે બહુ પ્રેમ છે શું પ્રેમ છે કોઈ સમજાય છે શું કહેવાય જૂઠા ભોજન આવી અનુપચેર્ય પદા થોડું તમે ખાઈ લીધું બાળકને ખવડાવી દીધું એમાંથી પાછું તમે ખાઈ લીધું અનુપચેર્ય અનુપચેર્ય પદા શરીર હવે જો આગળ શરીર કે લીએ હાનિકારક અનિષ્ટકારક પદા શરીર કે લીએ હાનિકારક આમ શુગર ઇઝ નોટ અભક્ષ શુગર ઇઝ નોટ અભક્ષ પણ તારા શરીર માટે અનિષ્ટકારક છે અને તું એ અભક્ષ છે અનિષ્ટકારક તારા શરીર માટે અનિષ્ટ છે અને તું એનું સેવન કરે છે એની પાછળ તારી વાસનાનું પ્રદર્શન થાય છે તારી લુપ્તતાનું પ્રદર્શન થાય છે લોલુપ્તાનું પ્રદર્શન થાય છે તમે કીધું સાકલ્ય અભક્ષ છે અને તારી માટે અભક્ષ છે ભાઈ એટલે તારી માટે જેને શુગર હોય કોઈ સમજાય છે પણ બધું ચાલે થોડું ચાલે ક્યારેક તો ચાલે તો એ અભક્ષ છે
આચાર્ય લખ્યું છે એ પદાર્થ એને 5 પ્રકાર કે અભક્ષ્ય ઓર વિસ્તાર રૂપ સે 22 પ્રકાર કે અભક્ષ્ય પદાર્થ કા સેવન નહીં હોતા હે ઇન અભક્ષ્યો કા પૂર્ણતા ત્યાગી હોતા હે વિશુદ્ધિ લબ્ધિ. ચલો આગળ 2-3 પોઈન્ટ લઉં છું. વિશુદ્ધિ લબ્ધિ પૂરી કરી જાણે મને આટલું થઈ ગયું. ત્રણઘાત બહુઘાત 5 પ્રકારના અભક્ષ ની વાત કહી. કયા આવ્યા 5 પ્રકારના અભક્ષ કયા આવ્યા બોલો જલ્દી. અરે એમ નહીં ખાલી નામ બોલો ને. 5 પ્રકારના અભક્ષ નશાકારક અનુપસેવ્ય બરાબર પછી ત્રસઘાત બહુઘાત એ બધા પણ 5 પ્રકારના અભક્ષ માં આવશે. ત્રસઘાત બહુઘાત નશાકારક અનુપસેવ્ય અને અનિષ્ટ આ 5 પ્રકારના અભક્ષ માં આવશે. ત્રસઘાત બહુઘાત નશાકારક અનુપસેવ્ય અનિષ્ટકારક જે પણ આપણે વાત કીધી ને ત્રસઘાત થી ચાલુ કરી એ બધું અભક્ષ નું જ પ્રકરણ છે. આમ 5 પ્રકારના મૂળ અને વિસ્તાર થી કહો તો 22 પ્રકારના અભક્ષ. બરફ બરફ ગોળો ખા બોલે કોને ભાવે છે ગોળો બરફ નો ગોળો ભાવે કે નહીં બોલો અનિષ્ટકારક. તો એ બરફ પણ અભક્ષ છે. 22 પ્રકારના અભક્ષ નામ લઈ તો કદાચ આપણને એમ થશે કે આ બધું ક્યાં છૂટ છે પણ ક્યારેક આપણે એની ચર્ચા કરશું. જો હવે આગળ મારે 2 પોઈન્ટની ચર્ચા કરી છે અન્યાય અને અનિતિ. બેસિકલી વિશુદ્ધિ લબ્ધિમાં અન્યાય અનિતિ અને અભક્ષ નો ત્યાગી હોય. અભક્ષ ની આપણે ચર્ચા કરી. ઘણા બધાના પ્રશ્નો હોય છે અન્યાય અને અનિતિમાં શું ફરક છે. અન્યાય અને અનિતિ આપણે કે અન્યાય અનિતિ અભક્ષ નો ત્યાગ આ 3 શબ્દ સાંભળ્યા છે. અરે હાજી કે નાજી જલ્દી બોલો તો સમય થઈ ગયો છે. બરાબર તો અન્યાય અને અનિતિ માં શું ફરક છે કોને ખ્યાલ છે. અન્યાય અને અનિતિ માં ફરક શું છે જો વાંચું છું. જિન કાર્યો કે કરને પર જે કાર્ય કરવા પર પોલીસ દ્વારા પકડે જાતે હે. કોઈ સમજાય છે. સરકાર દંડિત કરતી હે. સમજાય છે ને હિન્દી. સરકાર દંડિત કરતી હે. જેલ મેં રહેના પડતા હૈ એસા કોઈ ભી કાલા બજારી. શું કહેવાય સમજાય છે. એસા કોઈ ભી કાલા બજારી આદિ અન્યાયમય કાર્ય વહ નહીં કરતા હૈ. વહ એટલે જે જીવને વિશુદ્ધિ લબ્ધિ થવાની છે એને થાય છે એને થશે એને. વહ એટલે કોણ સમજાય છે. વહ એટલે ભૂખ. મારા અંતરમાં આવી વિશુદ્ધિ લબ્ધિ પ્રગટ થાય તો આવા પ્રકારના પરિણામ મારા જીવનમાં. અન્યાય સમજાય. અન્યાયનો અર્થ જીવ કાર્ય કરને પર પોલીસ દ્વારા પકડે જાતે હૈ સરકાર દંડ દેતી હૈ જેલ મેં રહેના પડતા હૈ કોઈ ભી કાલા બજારી આદિ કોઈ ભી અન્યાયમય કાર્ય વહ જીવ ન કરે અમે નહીં કરીએ અમે નથી કર. અરે બોલો ચલો આગળ. ઇસી પ્રકાર જીસે સમાજ મે નિંદા હોતી હૈ અન્યાય હવે અનિતિ. જીસમે સમાજ મે નિંદા હોતી હૈ એસા કોઈ ભી લોક નીતિ સે વિરુદ્ધ કાર્ય. એને એક્ઝામ્પલ આઈ પાસે કહું છું. લોક નીતિ સે વિરુદ્ધ કાર્ય અર્થાત વૃદ્ધ માતા પિતા કી સેવા આદિ નહીં કરના તિરસ્કાર કરવો ગ્લાની કરવી કઈક મુખ્ય આવ્યા કઈક ન રાખા દ્વેષ કર્યો હાલમાં છે. તો એ પ્રકારના જે ભાવ છે એને કહેવાય અન્યાય અનિતિ. સહજ પ્રેમ આવો જોઈએ ભાઈ. ખ્યાલ આવે છે. વડીલો છે સાધનની છે કોઈ પ્રત્યે જ્ઞાની કોઈ પ્રત્યે તિરસ્કાર નો ભાવ દ્વેષ નો ભાવ કંકાસ નો ભાવ ખરાબ વાતાવરણ નો ભાવ પેદા કરવો આ બધું અનિતિ માં જશે. એ જીવને ક્યારે સમય જશે 3 કાળમાં નહીં ખાય. હું કહું છું તમને આ પ્રકારની વિશુદ્ધતા હોવી જોઈએ. એક સાધર્મીને જોઈને બીજા સાધર્મીને અંદરથી ઉત્સાહ આવવો જોઈએ અંદરથી પ્રેમ આવવો જોઈએ અંદરથી લાગણી આવવી જોઈએ. ખ્યાલ આવે છે. અરે બધા જીવો ભગવાન આત્મા છે. આપણા ગુરુએ તો શું પાક શીખડાવ્યા છે બોલો. પામ અરે નહીં પ્રભુ છું એવા પાઠ ભણાવ્યા. ખાલી હું પ્રભુ છું કે તમે પણ પ્રભુ છો. તમે પણ પ્રભુ છો. હરેક જીવ પ્રભુ છે. પામરે નહીં પ્રભુ છું એવા પાઠ ભણાવ્યા દિવ્ય દ્રષ્ટિના દાન ગુરુ આપે કરાવ્યા અતિન્દ્રિય આનંદના અમૃત પીવડા.
ચડાવ્યા, અતિન્દ્રિય આનંદ ના અમૃત પીવડાવ્યા, સતતત્વ નું કરાવ્યું જેણે આ જીવન માં ભાન, ગુરુદેવ મારા આપ શુકર યુગ ના ભગવાન.
અન્યાય અનિતિ અભક્ષ્યો સર્વથા ત્યાગી જીવ વિશુદ્ધિ લબ્ધિ વાળો છે. પોઈન્ટ સમજાયું? કર્મ માં શું થયું? જલ્દી જલ્દી કર્મ માં શું થયું? સાતા વેદનિયા આદિ પ્રકૃત પ્રકૃતિઓ નો પ્રતિ સમય બંધ કોના નિમિત્તે? તો કે વિશુદ્ધ ધર્માનું રાગ માં પ્રવર્તન કરવા. શું ઘટ્યું? તો કે અશુભ ભાવ ઉત્તરો ઉત્તર. શું વધ્યું? તો કે ધર્માનું રાગમય ભાવ. સમજાયું? તો અન્યાય અનિતિ અભક્ષ. હવે જો એક લાસ્ટ લાસ્ટ પોઈન્ટ વિશુદ્ધિ લબ્ધિ, આમ આપણે ટચ કરી જાય એવો પોઈન્ટ વિશુદ્ધિ લબ્ધિમાં. કે કેવા એના પ્રણામ હોય છે કે હવે એ જીવ જે જ્ઞાની ગુરુ ની દેશ ના નીકળવાનું છે એને
જીલવા માટે તૈયાર,
એને જીલવા માટે તૈયાર છે એવું એક પેરેગ્રાફ લીધો. એક પ્રકાર ગ્રહિત મિથ્યા છે. હવે વાત કરી અભક્ષ, સેવન, અન્યાય, અનિતિ, વ્યસન, આધીનતા આદિ કે ત્યાગમય. વ્યસન વ્યસન આદિ વ્યસન છે ને, સાત પ્રકારના વ્યસન એ પણ લઈ લેવા. સાત પ્રકારના વ્યસન, કુદે કુગુરુ કુશાસ્ત્ર ની શ્રદ્ધા છૂટે, સાત પ્રકારના વ્યસન છૂટે, અન્યાય અનિતિ અભક્ષ નો ત્યાગ થઈ. અને કહેવાય વિશુદ્ધ. હવે વેદી શુદ્ધિ કહી દીધી અહીંયા, વેદી શુદ્ધિ.
અરે ભૂલો,
કેમ કહી દીધી વેદી ને શુદ્ધ? કેમ કહી? કેમ? હા, આત્માની શુદ્ધિ માટે તો બરાબર, પણ બહાર માં આપણે વેદી શુદ્ધિ કેમ કહી? કારણ કે જે વેદી ઉપર ત્રણ લોક ના નાથ વિરાજમાન થવાના છે એ વેદી ની પણ શુદ્ધિ નો કાર્યક્રમ કરવામાં આવે. ત્યાં વેદી ને શુદ્ધ કરો ભાઈ. કેમ? કારણ કે આ વેદી ઉપર બે ત્રણ દિવસ માં પહેલા પહેલા બીજા દિવસે રહેતી ને વેદી શુદ્ધિ નો કાર્યક્રમ, બે ત્રણ 18 તારીખ પણ યાદ સમજાય ને, બે ત્રણ દિવસ માં વેદી શુદ્ધિ કર્યા બાદ કોણ કે ત્રણ લોક ના નામ વેદી ઉપર વિરાજમાન થવાના છે ભાઈ. તમને સમજાય છે? હા સમજાય છે. અમે કહી દઈ અહીંયા કે આ વિશુદ્ધિ લબ્ધિ ઇઝ ઇક્વલ ટુ આત્મ પ્રગતિ રૂપી વેદી ની શુદ્ધિ નો કાર્યક્રમ. કેમ? કારણ કે બસ હવે દેશ સ્ટેપ પછી, દેશ ના પ્રાયોગ કરણ ત્રણ સ્ટેપ પછી, ત્રણ લોક નો ના તેવો ભગવાન આત્મા વેદી પ્રગતિ રૂપી વેદી ઉપર વિરાજમાન થવાનો છે. પોઈન્ટ સમજાય છે? જો હવે ધર્માનું રાગનું પ્રવર્તન ગોરમ. હવે જો હવે એક લાઈન વિશુદ્ધિ લબ્ધિ વાળાના પરિણામ કેવા હોય છે? પ્રત્યેક પરિસ્થિતિ ને અનુકૂળ કે કોઈ પણ પાપ નો ઉદય હોય કે ઉદય ભારમાં પરિસ્થિતિ કોઈ પણ હોય, પ્રત્યેક પરિસ્થિતિ ને મર પછી કરવી, મરી પછી ને પણ સમજાય છે, તત્વ સમજને તત્પરતા હો જાના. પોઈન્ટ સમજાય છે? અરે ખુશી થવી જોઈએ. શું સ્વરૂપ છે? શું કીધું? કે પ્રત્યેક પરિસ્થિતિ ને મર પછી કરવી, તત્વ સમજવાની તત્પરતા પ્રગટ કરી, ઉસકા નામ વિશુદ્ધિ લબ્ધિ હૈ. શું કીધું? સોગાલીજી કે આ ધરતી ફાટે અથવા વિકલ્પ તૂટે. શું કીધું? આ ધરતી ફાટે અને એમાં સમાઈ જાઓ, યા તો આ વિકલ્પ તૂટે અને હું ઉપયોગ આત્મામાં સમાઈ જાઉં. આવા પરિણામ વિશુદ્ધિ લબ્ધિ વાળા ને કરે. એવા જીવ ને પ્રતિ સમય સાતા વીજ ની આદિ પ્રકૃતિ નો બંધ કેમ ન થાય? અરે બોલો, વિષય સમજાય છે બધાને? હાજી કે નાજી? તો આવ્યો લાસ્ટ પોઈન્ટ. તો આવ્યો પ્રત્યેક પરિસ્થિતિ ને મરપત કરકે, ગમે તે થાય, હોય આ શરીર નું જે થવાનું હોય, રોગ જે આવવાનો હોય, બાર માં જે સહયોગ વિયોગ જે થવાનું હોય થાય, પરંતુ મારે એક મારા તત્વને સમજવામાં તત્પરતા લાવી છે. આના વગર હું આ ભવ માંથી નહીં જાઉં. આ ભવ મળ્યો, આ કિંમતી ભવ મળ્યો, અમૂલ્ય મનુષ્ય ભવ, આવા ગુરુ, આવા દેહ શાસ્ત્ર ગુરુ, આવું અદભુત આયતન, આ સાધનાનું એક કેન્દ્ર અને આવી જીવાણી, આવો ઉપદેશ, આવા ગુરુ, આવી પ્રવેશ ના લગી કર્યા વગર ચાલ્યો જશે તો તારા જેવો અજ્ઞાની મૂળક અભાગે કોઈ નહીં. વિશુદ્ધિ શું કીધું કે મન કટ કરકે ભી તત્વ સમજને કી તત્પરતા હોવાના વિશુદ્ધ નિયમ કાળ માં વિશુદ્ધિ લબ્ધિ નો બીજો નામ વિશુદ્ધિ લબ્ધિ નું બીજું નામ ઉપયમ લબ્ધિ. નિયમ કાળ માં વિશુદ્ધિ લબ્ધિ નું બીજું નામ ઉપયમ લબ્ધિ. અને સાગર ધર્મામૃત નામનો એક ગ્રંથ છે, સાગર ધર્મામૃત નામનો એક ગ્રંથ છે, એમાં વિશુદ્ધિ લબ્ધિ નું બીજું નામ છે શુદ્ધિ લબ્ધિ. શુદ્ધિ લબ્ધિ સાગર ધર્મામૃત નિયમ કારમાં શું કીધું ઉપશમ લબ્ધિ અને શુદ્ધિ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ. આવી આવી વિશુદ્ધિ લબ્ધિ જે સ્વરૂપ આનું આટલું અદભુત છે એવી લબ્ધિઓ આપણા જીવનમાં શીઘ્ર તો શીઘ્ર પ્રગટ. સર્વક્ષમ લબ્ધિમાં કર્મમાં શું થાય છે જલ્દી એક વાર જલ્દી શું કીધું અનુભાવ કોનો છોડીને છોડીને સાત પ્રકૃતિઓ જ્ઞાનાગણાની સાત પ્રકૃતિઓનો અપ્રસત પ્રકૃતિઓનો અનુભાવ પ્રતિ સમય અનંત ગુણો અનંત ગુણો ઘટતો જવો એનું નામ બરાબર. અને કૈવક્ષ્યમ લબ્ધિવાન જીવ જયારે ધર્માનુરાગરૂપ પ્રવર્તન કરે છે એનું નિમિત્ત પામીને સાતા વેદની આવી પ્રશસ્ત પ્રકૃતિઓનો પ્રતિ સમય બંધ થવો એનું નામ વિશુદ્ધિ લબ્ધિ. કેટલી વસ્તુ ત્યાગી હોય છે કુદેવ ગુરુ કુશાસનો શ્રદ્ધાની નો હોય અન્યાય અનિતિ અભક્ત નો ત્યાગ અને નશાકારક આદિ વ્યસન આદિનો પણ ત્યાગી હોય છે. અને સુસંકલ્પ તત્વનો કૌતુહલી થજે અહી કથમ અભી મૃત્વા આવે છે ને મરી પછી ને પણ તું એકમાત્ર તારા આત્માને સમજવામાં તારા ઉપયોગને લગાડશે એનું નામ વિશુદ્ધિ લબ્ધિ છે. નેક્સ્ટ ટાઈમ દેશના લબ્ધિ અને પ્રાયોગ લબ્ધિ એવા બહુ નવા નવા શબ્દ આવવાના છે. સ્થિતિ કાંડક ભાગ અનુભાવ કાંડક ભાગ પ્રકૃતિ બંધાપકરણ સ્થિતિ બંધાપકરણ એટલે એ બધા શબ્દો છે. ગભરાતા નહીં આવતો ને ખોટા શબ્દ કહી દીધા આ બધું અમને કઈ ભણવું નથી. અરે આચાર્ય લખ્યું છે બહુ સરસ છે આપણા ભાવોથી આપણે રિલેટ કરશું બહુ અદભુત ચર્ચા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. આ ચાર્ટ એકવાર જોઈ લેજો ખુલ્લો રાખીને 5 મિનિટ કોઈને અગર લખવું હોય કે એ લખો કે ત્રણ કોલમ વાળો ચાર્ટ છે. ત્રણ કોલમ વાળો કર્મ ની અવસ્થા એ જીવના ભાવ અને કર્મમાં શું થાય છે આપણે લાસ્ટ ટાઈમ હું પાસ લીધું હતું હજી લેશું આપણે વિસ્તારથી ખાલી ઇન કેસ કોઈનું લખવાનું છૂટી ગયું હોય તો લખી દે. નિજે નિધિ નિજ મે અનંત ઉપકાર સગે દિયે દિન માઈ માસ કો બંધના ચક્રભાર સગે દિયે દિન માઈ માસ કો બોલો અમ ભક્તોને મોહ નિંદ્રામાંથી જગાવનારી સંસારનું પાન કરાવનારી અનેકાન નિત્ય બોધિની દ્વાર દિશાની પરમ ઉપકારી જીવવાની